सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनम् सदसदृशशोभाक्षि युगल कृपा पारावार श्रित सकल जीवाति सुखद महाश्रेय मूर्ति जयति सहि नारायण दया करी हे नाथ जी तमे मल्या छो महारा मुझ आत्मा में विराजो छो हमने आपो छो सुख समा धन धन हे मारा नाथ जी महानंदमय सुख धाम वालन तारा ओ वारणालम हे मारा प्रियवर घनश्याम मारा प्रियवर घनश्याम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो सर्गदासाय नमो नमः
बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय
वाला भक्तों थोड़ी बार महाराज ना महामंत्र ने सहारे प्राणवल्लभ प्रियवर श्री हरिना स्वरूप में तमाम चेतनाओं ने लई करी महामोटो आनंद माणिए आजे पवित्र प्रबोधिनी एकादशी से जेना नाम थी आ प्रबोधिनी महोत्सव आपने कहिए छे सर्वावतारी इष्टदेव भगवान स्वामी नारायणे आज्ञा करेली के प्रबोधिनी समयामा दरेक सत्संगीओए वर्ता लावुं श्रीजी महाराज ना वखत थी चाल्यो आवतो आ समयो हेमाई मध्य बिंदु एटले प्रबोधिनी एकादशी चातुर्मासनी आजे पूर्णाहुति थाय छे आ एकादशी मोटी एकादशी कहवाय छे આજે ભગવાનનું ધ્યાન ધરીએ ભગવાનનું નામ લઈએ એનું અનંત ઘણું ફળ થાય એક તો ચાતુર્માસનો છેલ્લો દિવસ એમાંય વળી એકાદશી એ પાછી સુદ પક્ષની અને એમાંય મોટી અને પ્રબોધિની એમાંય વડતાલ જેવા ધામમાં આવા સત્સંગ સમારોહના માહોલમાં જો ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાય ધ્યાન ધરાય કથા સંભળાય કીર્તન થાય દર્શન થાય તો એનું અપરંપાર ફળ છે માટે મનને આડોળું નહીં જવા દેતા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં પોતાના મનની વૃત્તિ સ્થિર કરવી
હો
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
वाला भक्तो, पवित्र प्रबोधिनी महोत्सव में, पवित्र वड़ताल धाम में, पवित्र भगवत कथा में आपने बधा स्नान करी रहा छे। भगवान स्वामीनारायण नी असीम कृपा थी आ समग्र महोत्सव नो लाभ लंडन वासी रमा बेन, सुपुत्री नैना बेने लीधो छे। पवित्र तम एवा वात्सल्य मूर्ति पुराणी श्री घनश्याम जीवनदासजी स्वामीनी पुण्यस्मृतिमा, पूज्यपाद अथाणावाला स्वामीनी पुण्यस्मृतिमा, पार्षदवर्य श्री हीरा भगतजीनी पुण्य स्मृतिमा, आ त्रिपुटी महापुरुषोनी पुण्यस्मृतिमा अद्भुत कार्तिकी समयो उजवाई रह्यो छे। श्री मंजू केशानंद स्वामी ने लाखों वंदन करिए कि एमने महाराजना अद्भुत ऐश्वर्यो लख्या, एनु आपने रसपान करिए छे। आ बधी कथाने वाँचता विचारता वागोळता भगवान स्वामीनारायण पाछळ आपणो आत्मा गांडो थाय एवुं छे। केवा भगवान स्वामीनारायण, केवा एना मुक्तो, केवा एना चरित्रो, केवा एना परचाओ, अहो अहो, आवुं तो क्यांय न होय। केटला आपणा पुण्ય छे, कोण जाणे कयाय जन्मना, એટલે આપણે અહીં આવીને બેઠા છીએ, આ કથા વાર્તા આપણને સાંભળવા કરવા વિચારવા મળે છે। પર્વતભાઈની વાત આપણે કાલે કરી, એક એક વાત વિચારીએ તો એમ થાય કે જેના મુક્તો આવા એના મહારાજ કેવા કેવા, પરચા કેવી, સ્થિતિ કેવી, સમજણ કેવી, દિવ્યતા અને અલૌકિકતા, આશ્ચર્ય પામી જવાય એવી। એકવાર મહારાજ કાઠિયોના અસવારો સાથે અગતરાય પધાર્યા। બરાબર ધ્યાનથી સાંભળજો, કથા સાંભળ્યા પછી કથાનું મનન કરવું જોઈએ, કથા યાદ રહેવી જોઈએ। મનન કર્યા વિનાનું શ્રવણ વ્યર્થ છે। સાંભળવાથી પૂરો ફાયદો નથી થતો, કથાનું મનન કર્યાથી પૂરો ફાયદો થાય છે। માટે કથા પૂરી થયા પછી બે બે, ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ જણા ભેગા થઈ, આજ શું આવ્યું, કેટલી વાત આવી, કઈ કઈ વાત આવી, કઈ વાત જીવનમાં આપણે કામ લાગે એવી, ઉપયોગમાં લેવા જેવી, એની થોડીક જ્ઞાન ગોષ્ઠી થઈ જવી પડે અંદરો અંદર હરિભક્તોએ સંતોએ, તો એ કથા ઊંડી ઉતરે। મનન કરવું જરૂરી છે। ભગવાન શ્રી હરિ અગતરાયમાં કાઠી અસવારો સહિત પધાર્યા છે, તળાવની પાળે સભા કરીને બેઠા છે। ધ્યાન ધરો, સભામાં સંતો ભક્તો બેઠા છે, દરબારો કાંઠીઓ બેઠા છે, અને મહારાજ પર્વતભાઈના વખાણ શરૂ કર્યા કે પર્વતભાઈ જેવા હરિભગત થવું કઠણ છે, એ તો અમારા અક્ષરધામના અનાદિ મુક્ત છે, એમની સ્થિતિ પિંડ બ્રહ્માંડની પાર છે, એ તો અખંડ અમારી મૂર્તિને જ જોઈ રહ્યા છે, એમને અમારી મૂર્તિનો જ કેવળ આનંદ અનુભવાઈ રહ્યો છે, પિંડ બ્રહ્માંડથી પર વર્તે છે। આમ મહારાજ પર્વતભાઈના વખાણ કરે છે, ત્યાં પર્વતભાઈ આવ્યા, આવો આવો પર્વતભાઈ, આવો આવો, એમ કહીને મહારાજે ઘોડાના ઘાસિયાનું પાથરનું પર્વતભાઈને નાખી આપ્યું। પરમેશ્વર ખુદ એક ભક્તને આવકાર આપીને એનું આસન પાથરે, જોનારાને કેવું લાગે? પર્વતભાઈ આવીને તે આસન ઉપર બેઠા, કાંઠીઓને થોડું આશ્ચર્ય લાગ્યું કે મહારાજ આમને આસન નાખી આપે છે, આ કોણ હશે? પેલા પર્વતભાઈ કહે છે, એ આજ કે બીજા? કાંઠીઓએ કહ્યું કે મહારાજ, પર્વતભાઈ કેવા હશે? કાંઠીઓ, આ બેઠા એ. આ પર્વતભાઈ કે આજ? આ પોતે. કાંઠીઓ જોઈ રહ્યા, જાડા લુગડા, હાવ ખેડું, અભણ માણસ. કાંઠીઓને વિચાર થયો, મહારાજ તો બહુ વખાણ કરે છે, પણ આ તો એવા કાંઈ લાગતા નથી. ભગવાન સ્વામિનારાયણે કાંઠીના અંતરનો સંકલ્પ જાણ્યો કે મારા મહામુક્તને વિશે આ કાંઠીઓ સંશય કરે છે, અને હું કહું છું એમાંય શંકા રાખે છે. મહારાજને ગમ્યું નહીં. મહારાજ કે અહીં નથી રહેવું. ઊભા થઈ ગયા. ઊભા થઈને પર્વતભાઈને એમ કીધું, પર્વતભાઈ અમે જૂનાગઢ જઈએ છીએ, તમે આજથી ચોથે દિવસે જૂનાગઢ આવજો, અહીં અમારે નથી રહેવું. એમ કહીને મહારાજ તો ચાલ્યા, ન રોકાણા. આના ઉપરથી મને એટલો ખ્યાલ આવ્યો કે ભગવાનની વાતમાં શંકા ન કરાય. તમે એની વાતમાં શંકા કરો એટલે એને માથું ફાટે. કેમ જે પરમેશ્વર છે, પિંડ બ્રહ્માંડને હાથમાં પાણીનું ટીપું જુએ એમ એ જુએ છે. એની વાતમાં શંકા કરવાનો મને ને તમને હક હું છે? બીજી વાત મને આમાંથી એ સમજાણી કે ભગવાનના મોટા ભક્ત હોય, એનો મહિમા ન સમજીએ અને એમાં શંકા કરીએ કે આ તો કાંઈ મહાન લાગતા નથી, આ તો સામાન્ય છે, આમાં કાંઈ એવું છે નહીં, એમ ભગવાનના સંતો ભક્તો પ્રત્યે અમહિમાના વિચારો કરીએ, ગૌણ વિચારો કરીએ, ગૌણતાના, એટલે પરમેશ્વરને ગમતું નથી. પરમેશ્વર તરત જ આપણું હૃદય છોડીને ચાલ્યા જાય છે. માટે થાય તો ભગવાનના સંતો ભક્તોને જોઈને એમની ઉત્તમતાના વિચાર કરવા, એમના સદગુણોના વિચાર કરવા, એમનો ખૂબ મહિમા વિચારવો, ધારવો, માનવો, સંભાળવો. પણ ભૂલે ગૌણ બુદ્ધિ કરવી નહીં, ભૂલે નહીં. અને જો કરો તમે કોઈ સંતો ભક્તોને વિશે ગૌણ બુદ્ધિ, તો ભગવાન તમારા હૃદયમાંથી તરત જ ઊભા થઈને હાલતા થશે કે અહીં રહેવું નથી, આ મારા ભક્તોનો મહિમા વિચારી શકતા નથી, શંકાઓ કરે છે. આ વાત દિમાગમાં સવાલ કરું, ભગવાનના સંતો ભક્તો પ્રત્યે ગૌણ બુદ્ધિ કરવાની કોને કોને ટેવ છે? શંકા કુશંકા કરવાની, એમને પ્રત્યે નિમ્ન ભાવ કરવાની ટેવ કોને કોને છે? હોય એને કહેવાય કે મારે ટેવ છે, એ ટેવ હારી નથી. ભગવાનને ગમતી નથી કોઈનો ઉપલ્યો વેશ કે ઉપલી સ્વાભાવિક પ્રકૃતિ જોઈને એ ભક્ત પ્રત્યે નિમ્ન ભાવની ગાંઠ વાળી લેવી કે આમાં તો કાંઈ બહુ છે નહીં, ઠીક જેવા ભગત લાગે છે, શું આના બધા વખાણ કરે છે? વખાણ કરતા હશે, એને કાંઈક અનુભવાનું હશે એટલે કરતા હશે. તને કાંઈ ખબર નથી અને ઉપર ઉપરથી જોઈને તું ક્યાં ટકાવારી મૂકવા માંડ્યો? માણાને છે ને કોકના ટકા મૂકવાની બહુ ટેવ, તારા 5% ને તારા 10%. હવે એનો એકય ટકો આવે એમ હોય નહીં, અને એ બીજાના મોટા મોટાના માર્ક મૂક્યા કરે. નાના માણસોએ તો મોટા માણસની પરીક્ષા કરવાનો અધિકાર નથી. ક્યાં એ ક્યાં એ, બેયને વચ્ચે ઝાઝો ડિફરન્સ છે. પર્વતભાઈની મહાનતા વિશે કાંઠીઓને સંશય રહ્યો, શંકા રહી, મનાણું નહીં, એટલે ભગવાન ઊભા થઈને હાલ્યા. ભગવાનના મોટા ભક્તોમાં શંકાઓ કરવી નહીં, એમને નિમ્ન કક્ષાના માનવા નહીં, બહુ મોટા જોવા, માનવા, વિચારવા, ધારવા, સંભાળવા, અહો આ તો બહુ મોટા બહુ મોટા, તો ભગવાનને ગમે ને ભગવાન રે. નહીંતર ઊભા થઈને ત્યારે કેટલાય માંથી ભગવાન વૈયા ગયા. અને આપણને આ ધંધો હારા મારો આવડે છે. કોકને વિશે હલકી ભાવના કરવાનો ધંધો નંબર વન. ભખ લઈને સંકલ્પ કર્યો જ હોય કે હવે એ કરીમાં તારી કરતા હો ઘણા હારા છે, ગજબ કી બાત છે. મારા તો જુનાગઢ વ્યા ગયા. જુનાગઢમાં મહારાજ એક દિવસ સભા કરીને બેઠા છે અને મહારાજે વાત કરી, કાંઠિયો હા મહારાજ, આજે પર્વતભાઈ પધારે છે, ચોથો દિવસ થઈ ગયો, તો મહારાજ શું કરશું? મહારાજ કે પર્વતભાઈ તો મોટા મુક્ત છે અને એવા મોટા મુક્ત આવે છે તો આપણે એમના હામાં જઈએ. કાંઠિયોને વળી એમ થયું પર્વત પર્વત પર્વત, પણ એ પાથણું નાખી દીધું. અહીંયા હામાં જવાની વાત કરે છે એ ઝાડા લુગડાવાળો ખેડૂ ગામડિયાનો, શું હશે એવું પર્વતભાઈમાં? કાંઠિયો હા મહારાજ, આપણે હામાં જવું છે. એમ કહીને મારા તો હાલ્યા, એટલે વાહે હવને હાલવું જ પડે ને, હો હાલ્યા. પુરુષોત્તમ નારાયણની રીત કાંઈક ન્યારી છે, હો તો સ્વતંત્ર દિવ્ય અલૌકિક મૂર્તિ છે. પર્વતભાઈ આમ સામેથી હાલ્યા આવે છે, આ બાજુથી મહારાજ કાંઠિયોના ટોળા અને સંતો વચ્ચે હાલ્યા આવે છે. પર્વતભાઈની ઉપર અનંત વિમાનો ગોળ ગોળ ઉડી રહ્યા છે. કાંઠિયો જોઈ ગયા, વિમાનોના પડછાયા પર્વતભાઈ ઉપર પડે છે અને વિમાનમાંથી પુષ્પનો વરસાદ પર્વતભાઈ ઉપર થઈ રહ્યો છે, પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો છે. કાંઠિયો કહે છે કે મહારાજ આ શું છે, કેમ શું છે? અરે આ બધા વિમાનો છે, એમાં બધા દેવો બેઠા છે, એ બધા સ્તુતિ કરે છે, એમની છાયા પર્વતભાઈ ઉપર પડે છે. મહારાજ કે કાંઠિયો ચાલો ને આપણે પર્વતભાઈ ભેગા થશું ત્યારે પર્વતભાઈને પૂછશું કે આ શું છે બધું. એમ કહીને કાંઠીને ઉપાડ્યા. પર્વતભાઈની વેળા થયા. મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે આ કાંઠિયો કહે છે કે આ બધા વિમાનોના ફૂલનો વરસાદ ને આ બધા સ્તુતિગાન કરે છે, આ બધું છે શું? હે પર્વતભાઈ, મહારાજ આ બધા અનંત કોટી બ્રહ્માંડના પતિઓ છે, બધા ઈશ્વરો ને દેવો છે. વીસ વીસ વર્ષ થયા આ સર્વે ઈશ્વરો દેવો મારી વાહે લાગ્યા છે, તમારી પાછળ લાગ્યા છે. હા શું કામ? એમ કહે છે કે હે પર્વતભાઈ અમારું સારું કરો, એ મારું સારું કરો. પર્વતભાઈ તો તમે શા સારું એમનું સારું નથી કરતા? હે તમારે સારું કરવું જોઈએ ને, અમો તમારામાં રહીને તમારો સંકલ્પ સત્ય કરીએ છીએ, માટે તમો એમનું સારું કરો. મહારાજ તમે કહેતા હો તો હું સંકલ્પ કરું. કરો કરો પર્વતભાઈ, તમારા બધા સંકલ્પ અમે સિદ્ધ કરીએ છીએ. તરત જ પર્વતભાઈએ તે બધા દેવોનો મોક્ષ થાય એવો સંકલ્પ કર્યો. એ જ સમયે દેવોનો ઉદ્ધાર થયો. દેવતાઓનો મોક્ષ થયો. અનેક દેવો દિવ્ય દેહ ધારીને ભગવાનના ધામમાં ગયા. સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ જોયો. એમના એક ભક્ત દ્વારા સંકલ્પ કરાવીને મોટા મોટા બ્રહ્માંડાધિપતિઓનો પળમાં ઉદ્ધાર કરાયો. આવું કોઈ પુરાણમાં ક્યાંય તમે સાંભળ્યો છે? હવે વિચાર કરો કે આવા મહારાજ આપણને મળ્યા છે, એનું ધ્યાન ધરવું નહીં, એનું સ્મરણ કરવું નહીં, એની ભક્તિ કરવી નહીં, અને સ્ત્રી ધનને રસાસ્વાદને માનને એમાં જ ફસાયેલા રહેવું, તે શું આપણને શોભે છે? રાગ દ્વેષને ઈર્ષ્યા આપણને શોભે ખરી, કોકનું બગાડવાની ભાવના આપણને શોભે ખરી, આ હલકાએ સર્વોપરીના આશ્રિતમાં હોવી જોઈએ. અને હોય તો કેવું, કેટલી બધી એ ખરાબ બાબતને કેટલી બધી નીચતા કહેવાય. જેના ભક્તના સંકલ્પથી મોટા મોટા ઈશ્વરના ઉદ્ધાર થઈ જાય એવી સામર્થ્ય એના ભક્તમાં હોય તો એના ભગવાનમાં કેવી હોય એ કલ્પના કરજો. હવેની વાત તો મારા તમારા રૂમાળા ઊભા કરી દે એવી છે. એકવાર પર્વતભાઈને શરીરે મંદવાડ થયો, બરાબર ધ્યાન દેજો. એક વાત પૂરી થયા બીજી વાત શરૂ થાય છે. કથા ઉઠ્યા પછી તમને કોઈ પૂછે કે કેટલા પ્રસંગોને કેટલી વાતો આવી, તો એકે એક તમે કઈ બતાવો તો તમે કથા સાંભળી કહેવાય, નહીતર ખાલી ખોટાના જગ્યા રોકીને બેઠા છો, ગાડલા બગાડશો. માં કથા સાંભળીને યાદ રાખો, ન યાદ રહેતું એટલે લખી લો, પછી મનન કરી જાઓ. પર્વતભાઈ બીમાર થયા છે, શરીરે મંદવાડ બહુ છે, 8 દિવસ થયા કાંઈ અન્ન ખવાણું નહીં માંદગીમાં, અને બોલાય પણ નહીં એવા માંદા પીડ્યા. પછી 9મા દાડે 6 ધામના મુક્તે સહિત એમના અધિપતિઓ દર્શન કરવા આવ્યા. પછી પર્વતભાઈ અચાનક ઉઠીને વારંવાર એમ બોલે, અહો અહો આવડા મોટા સીધા આવ્યા, અહો આવડા મોટા સીધા આવ્યા. એમ 3 દિવસ સુધી ઓલા દર્શને આવ્યા, અને 3 દિવસ સુધી પર્વતભાઈ અચાનક ઉઠીને ઉપર પ્રમાણે બોલતા રહ્યા, અહો આવડા મોટા સીધા આવ્યા, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ત્યારે સર્વે ધામના અધિપતિઓએ પર્વતભાઈને 3 દિવસ જે કહ્યું ત્યાં લખ્યું છે, હે ભાઈ તમે તો પુરુષોત્તમ નારાયણના અનાદિ મુક્ત છો પર્વતભાઈ, ને તમો 3ય અવસ્થામાં મહારાજને નિરંતર અક્ષરધામને વિશે જોઈ રહ્યા છો, તેથી હે પર્વતભાઈ અમો તમારા દર્શને આવીએ છીએ, અમો તો તમારો મહિમા સમજીએ છીએ, માટે અમારા ઉપર દયા કરો. અમો તો સમજીએ છીએ, આ બીજા નહીં સમજતા કે એમ બોલીને તે 3 દિવસ સુધી દર્શને આવ્યા, અને 3 દિવસ સુધી ઉપર પ્રમાણે કહ્યું, અને બીજા નહીં આ બધું સંભળાણું. 6ય ધામના અધિષ્ઠાતાઓ અને એમના મુક્તો આવું બોલતા નહીં, બીજા નહીં સંભળાતું હતું. અને તે સમયે પૃથ્વી સમગ્ર તેજોમય થઈ ગયેલ એવા સૌને દર્શન થયેલા. અને પછી 4થે દાડે શ્રીજી મહારાજ પંડ્ય પર્વતભાઈને દર્શન દેવા પધાર્યા, ત્યારે પર્વતભાઈ એકદમ ઉઠી મહારાજ પાસે ગયા અને મહારાજની 3 પ્રદક્ષિણા કરી અને ઘણા દંડવટ કર્યા અને કહે, હે મહારાજ, હે દયાળુ, હે પૂર્ણ પુરુષોત્તમ, હવે મને તમે તમારા ધામમાં તેડી જાઓ મહારાજ, મને આ લોકમાં રહેવું જરાય ગમતું નથી. વાહ, અને આપણે જવું ગમતું નથી, કિતના ફર્ક હૈ, અહીંની કોઈ વાસના મને નથી, તમારા ધામમાં લઈ જાઓ, તમારી સેવામાં લઈ જાઓ. પર્વતભાઈ હમણાં નહીં, હે હમણાં નહીં પર્વતભાઈ, પછી વાત, કેમ જે તમારા દ્વારા એ અનંત જીવોનો ઉદ્ધાર કરવો છે મારે. પર્વતભાઈને મહારાજે ધામમાં જવાની છૂટ આપી નહીં, પર્વતભાઈને હાજા કરી મેલ્યા. એવો અલૌકિક અપાર શ્રીજીનો પ્રતાપ છે, અને શ્રી હરિના અનાદિ મહામુક્તનો એવો જબ્બર પ્રતાપ છે. પછી તો મહારાજની ઈચ્છાથી અનંતના કલ્યાણ માટે પર્વતભાઈ ઘણું જીવ્યા. દિવસો જાતે જાતે અગતરાયમાં પર્વતભાઈ રહેતા હતા, અને એમાં એકવાર ખૂબ માંદા પીડ્યા. હવે પર્વતભાઈને ધામમાં જવું છે, શરીરમાં પર્વતભાઈ બીમારી દેખાડે છે, અને આજુબાજુના ગામડાના હરિભગત પર્વતભાઈને મળવા આવે, વાત કરે, સમાગમ કરે, પણ જોઈ એવો મહિમા નહીં. તે એક દિવસ ભેગા થઈ અને પર્વતભાઈને કહે કે પર્વતભાઈ, આ બાજુના ગામમાં મહારાજના ચરણારવિંદ પધરાવવાના છે ને, તેથી અમે છે ને બધા ત્યાં જઈએ છીએ. ત્યારે પર્વતભાઈ કે તમારે ત્યાં જવું છે? તો કે હા, તમે કહો તો અમે ત્યાં જઈએ. પણ સાંભળો, મારે કાલે દેહ મૂકવાનો છે અને અહીં સાત્વિક યજ્ઞ થશે અને ત્યાં રાજસ યજ્ઞ થશે, માટે તમારી મરજી હોય એમ કરો. હરિભક્તોએ વિચાર કર્યો કે હવે પર્વતભાઈ એવા તો માનતા નથી કે કાંઈ દેહ મેલે, વાતું કરે છે, કાંઈ વિશ્વાસ બેઠો નહીં. એટલે બધા હરિભગત તો ચરણારવિંદ પધરાવાના હતા ને ત્યાં જતા રહ્યા, પર્વતભાઈ પાસે કોઈ રહ્યા નહીં. પછી બીજે દી પર્વતભાઈ હવારે નાહી ધોઈ પૂજા કરી જમીન હાથમાં માળા લઈને બેઠા. બોલ જે કા ગામના બોલાય, અલ્લા સાંભળ કે શું આખા ગામમાં કહી આવજે પર્વતભાઈને દેહ મૂકવો છે, જા આખા અગતરાયમાં કે, અને એમ કહેજે કે પર્વતભાઈ અત્યારે દેહ મૂકવા તૈયાર થયા છે, માટે જે જે પર્વતભાઈની દ્રષ્ટિ આગળ આવે તે સર્વને અંત સમયે પર્વતભાઈ મહારાજને લઈને તેડવા આવશે, એમ કે જા. મોટા અવાજે ગામ અગતરાયમાં બોલ્યો કે પર્વતભાઈ બાપા દેહ છોડે છે અને એમણે કહેવડાવ્યું છે કે અટાણે મારી નજર સામે જે કોઈ જીવ આવે એને અંતકાળે મહારાજને લઈને હું તેડવા આવીશ. ગામ આખું ઉપડ્યું પર્વતભાઈને ઘેરે, નાના મોટા છોકરા બૈરા બધું લઈને આવ્યા. રબારીઓને ખબર પડી, એટલે ભરવાડ લોકો તો ગાયો ભેંસો ને ઘેટા બકરાના ટોળા લઈને આવ્યા. ત્યાંની હામુ એક નજર કરી દે, હા કે અમારો આ પરિવાર પણ અંતે અક્ષરધામને પામે. પર્વતભાઈની આગળ બધાને મેલ્યા છે, પર્વતભાઈ બધાની હામું જોઈ રહ્યા છે. આ બધું જોઈ પર્વતભાઈના દીકરા મેઘજીને ચટપટ ચડી. હો, મેઘજીના મનમાં એમ થયું કે આ હું બાપા લઈ માંડ્યા છું, હે બાપા એ આમ આવા ટીખળ હું કરો છો, તમને કાંઈ એવો મંદવાર નથી અને એમ કાંઈ દેહ પડે નહીં બાપા. ગામના મનુષ્ય તથા હવ કાંઠી દાંત કાઢશે ને કહે છે કે પર્વતભાઈએ ખરું ટીખળ કર્યું. મેઘજી આકળો થઈ ગયો. ત્યારે પર્વતભાઈ કે મેઘજી આ કાંઈ ટીખળ તારે જાણવું નહીં, પણ આમ દેહ છૂટે કે આ મારા હાથમાં માળા છે ને એ મેઘજી તું લઈ લે, એટલી વાર છે દેહ મૂકવાને. ત્યારે મેઘજીએ દાંત કાઢતા કાઢતા આમ હસતા હસતા પર્વતભાઈના હાથમાંથી માળા લઈ લીધી કે તત્કાળ પર્વતભાઈ અંતર્દ્રષ્ટિ કરી ઊંડા ઉતરી ગયા. એ જ સમયે મહારાજ ત્યાં હાજર થયા ને પર્વતભાઈને પોતાના સ્વરૂપમાં જોડી દીધા, દેહ છૂટી ગયો. આવું થયું જોઈ રહ્યા બધા, આકાશમાંથી પુષ્પના વરસાદ થયા. મેઘજીને એમ થયું કે તો હાસું થઈ ગયું. હે ભટજી કાકા, મયારામ ભટ ઉભા હતા, બાપા તો વૈયા ગયા. ઘણી વખત આવું થાય, ઘરમાં મોટા ભક્ત હોય પણ એના છોકરા બૈરાને ઘરમાં જ મહિમા ન હોય, કોઈ ગાંઠેની વાત માને નહીં, શું કરવાનું? પછી બહુ પસ્તાવો થાય, બાપા બા બોલીને જાય ને કે મહારાજ મને લેવા આવ્યા છે, હું ધામમાં જાઉં છું, તો એ ઊભા ઊભા રોવે કે આટલા તમે મહાન હતા, હે મા બાપ મેં કોઈ દી તમને જાણ્યા નહીં, હરખી સેવા કરી નહીં, તમને ભગત માન્યા નહીં, ખળના ખળ રહ્યા અમે. માટે જ એના મા બાપ ભાઈ ભાભી ભત્રીજા દીકરા દીકરીઓ કોઈ જો હરિભગત હોય તો મહિમા રાખજો. આપણે હરિભગત ન થઈ શકીએ એવા તો કાંઈ નહીં, પણ એવાની સેવા કરીએ, એવાને રાજી કરીએ તો એ ઉદ્ધાર થઈ જાય. મેઘજી મયારામ ભટ્ટને કે વૈયા ગયા, તો કે વૈયા ગયા ભાઈ, હવે તો કે હવે છે ને મૂળજીને બધાને બોલાવો. પછી મૂળજીભાઈને બોલાવ્યા, તે બધાએ ભેગા થઈ અને પર્વતભાઈનું પાર્થિવ શરીર લઈ ગામની દક્ષિણ દિશાએ ગયા અને શ્રીજી મહારાજ પણ પ્રગટ થયા. ઋષિજી મહારાજે પણ પર્વતભાઈની પાલખીને કાન દીધી. એક બાજુ શ્રીજી મહારાજ, એક બાજુ મયારામ ભટ્ટ, અને એક બાજુ મૂળજી, અને એક બાજુ મેઘજી, એમ ચાર જણાએ પર્વતભાઈની અંતિમ યાત્રા ઉપાડી, પાલખી ઉપાડી. દક્ષિણ દિશા તરફ ધોળિયો આંબો હતો, એ આંબા નીચે પર્વતભાઈની ચિતા કરી અને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો છે. 70 વર્ષ પર્વતભાઈ આ ધરતી ઉપર રહ્યા. આમ પર્વતભાઈનો અગ્નિ સંસ્કાર કરાવી મહારાજ જૂનાગઢ પધાર્યા, અને પછી બીજે દિવસે તે ગામના હરિભક્તો જે પેલા ચઢાવીને પધરાવા ગયા હતા ને બાજુના ગામમાં, એ બધાને ખબર પડી. એ બધા ત્યાંથી આવ્યા, જાણ્યું કે પર્વતભાઈએ દેહ મેલો, અને ચમત્કાર આવો થયો. એ જાણીને એના મનમાં એમ થયું, જે આટલા બધા મનુષ્ય અને પશુ આદિકના કલ્યાણ થાય એ વાત ખરી જણાતી નથી. પર્વતભાઈ કે મારી સામે લાવો, હું દેહ છોડતા એની સામું નજર જેની જેની સામું કરીશ એને અંતકાળે મહારાજને લઈને તેડવા આવીશ, પણ આ મનાતું નથી. કે એક તને મનાય તો મને મનાતું નહીં, તને તો મને નહીં. લ્યો સાંભળો, નો મનાય એવી વાતું મનાવવા માટે પણ એટલા બીજ બળ જોઈ, પુણ્ય જોઈ, ભક્તિ જોઈ, પવિત્રતા જોઈએ, ત્યારે ભગવાનને ભગવાનના મોટા મુક્તની વાતું મનાય. નહીતર મારા દીકરાની શંકા જ રે, સંશય જ રે. કોઈ દી નિસંશય અંતર થાય જ નહીં તારે શું ફાયદો? મન ડગમગે ને બ્રહ્મ નવ પ્રકાશે, જહાં લગી દિલ ડગમગે નવ બ્રહ્મ પ્રકાશે. નિસંશય થયા વિના પ્રાપ્તિ થાય નહીં, શંકાવાન વિનશ્યતિ. અને આપણે એવી કુટેવ છે ને, શંકા થાય થાય ને થાય, નિશ્ચલપણે નિસંશયપણું પેદા નથી થતું ભગવાનને ભગવાનના મોટા સંતો ભક્તોમાં. અર્થાત લોયાના ત્રીજામાં કહ્યો એવો નિશ્ચય થતો જ નથી, એટલે બળ આવતું નથી. અને એટલે જ ભગવાનને ભગવાનના સંતોને અર્થે આપણાથી શું ન થાય એમ બળ આવતું નથી, અને કાંઈ થતું નથી, કાંઈ પડતું નથી. નિયમ ધર્મ વ્રત ભજન કીર્તન બળ વિના ઢીલા ઢીલા રહેવાય છે. કેમ જે જોરદાર નિસંશય અડગ નિશ્ચય નથી, જો હરિભક્ત ન મનાવું હજી નહીં મનાતું. ત્યારે એક જણો કે તો એમ કરીએ કે આપણને આ સંશય થયો તો હવે શું કરીશું? તો કે હાલો ને જૂનાગઢ મહારાજ છે તો જૂનાગઢ જઈ અને મહારાજને આપણે પૂછી આવીએ. તો કે હાલો, એ સંશયવાન ટોળું જૂનાગઢ આવ્યું છે. ભગવાનને દંડવટ કર્યા, પગે લાગ્યા, હે પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ, અમને એક સંશય છે એટલે આવ્યા છીએ. વાત કરો લ્યો, કે પર્વતભાઈ દેહ છોડ્યો ત્યારે એમ કીધું કે જેટલા જીવ મારી સામે લાવો એટલા ઉપર મારી નજર પડશે, અને એને હું અંતે મહારાજને લઈને તેડવા આવીશ. તે ગામના ભરવાડ ઘેટા બગરા ગાયો ભેંસો લઈને આવ્યા. તે મહારાજ, એ બધાયના કલ્યાણ થાય? મહારાજ કે પટેલિયાઓ, પર્વતભાઈ બોલ્યા છે એ સાચું તો કા? તો પછી મહારાજ કે એમના વચન અમારે સત્ય કરવા પડશે, એટલે એ બધા જીવના અમે કલ્યાણ કરશું. ત્યારે હરિભક્તો બોલ્યા કે અરે મહારાજ, તો અમે તો બાજુના ગામમાં પ્રતિષ્ઠા ચણાવીને પધરાવાની હતી, તો અમે ત્યાં જતા રહ્યા હતા. અમે તો પર્વતભાઈની સામે આવ્યા નહોતા, અમને કીધું હતું કે રોકાઈજો, મારે ધામમાં જવું છે ને અહીંયા છે ને સાત્વિક યજ્ઞ થશે ને ત્યાં આજ જ થાય, પણ અમે કાંઈ મરમ સમજ્યા નહીં, નવી આવી ગયા અને પર્વતભાઈ દેહ છોડી દીધો. તો પ્રભુ અમારા કલ્યાણનું કેમ થશે? પટેલિયાઓ, તમે તો સાધન કરો. હવે સાધન કેમ, જે રાયના ભાવ રાતે ગયા. આ વાતમાંથી મને એટલું સમજાણ કે ભગવાનના મોટા સંત હોય, મોટા ભક્ત હોય ત્યારે એનો લાભ લઈ લેવો પડે, અને જો ન લઈ લો ને, મહિમા રાખીને ન સેવી લો, ન પૂજી લો, ન રાજી કરી લો, તો પછી રાયના ભાવ રાતે જાય અને સાધન કરવાના રે, અને ઓલું તો ચપટી વગાડતામ કલ્યાણ થાય, મફતમાં થઈ જાય. મોટા પ્રગટ હોય ને, મોટા પ્રગટ, એ પ્રગટનો મહિમા રાખીને જો સેવી લઈએ ને, તો ચપટી વગાડતામાં વગર સાધન કરે, વગર પરિશ્રમે, વગર તપે જપે કલ્યાણ થઈ જાય. અને જો પ્રગટનો મહિમા ન ધારી શકીએ અને શંકા કુશંકા રહ્યા કરે તો પછી ખૂબ સાધન કર્યા પછી કલ્યાણ થાય. હારું એ તમારું બોલો. ઘણાને સાધન બહુ કરવાનો શોખ હોય છે, હા એવા ભલે મત્તા. અને જેને સીધી સરળ મુક્તિ જોતી હોય એ પ્રગટ મોટા હોય ત્યારે એમને હાથ જોડીને રાજી કરી લે, કાંઈ કરવું ન પડે. સીધી વાત પણ માણાને સીધું ગમતું નથી, વાંકો શૂંકો હોય તો એ ઠીક રહે છે. હવે આનું શું કરવું? મહારાજ કે તમે સાધન કરો, હવે બીજું હું, રાયના ભાવ રાતે ગયા. પણ મહારાજે એવું સમજાવ્યું કે શ્રી હરિના મોટા જે એવા મુક્ત હોય એનો પ્રતાપ જુદો હોય છે. એવા દેહ છોડે અનાદિ મુક્તો ત્યારે એની આખી રીત જુદી હોય છે. અને એવાનો જો જીવતા જ મહિમા થાય તો બહુ સારું. પણ આપણે બધાને એક ટેવ છે, મરી ગયા એનું માધ્યમ અને જીવતા હોય એની અરે બાયું ચડાવવાની. અલ્લાહ કે કોની આગે છે ચલી આઈએ, તે શ્રીજી મહારાજ હતા ત્યારે કેટલાય બાયું ચડાવી હતી, ગયા પછી ભગવાન જાણે. મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હતા ને ત્યારે કેટલાય એની સામે બાયું ચડાવી હતી. અને વયા ગયા પછી આમ જાણ્યું કે આ તો બહુ મોટા હતા. એમ હમણાં હમણાં જે જે મોટા થયા એની હારે કેટલાય એમનામ ચડાવેલી હતી. એ વયા ગયા પછી મહિમા થયો. અને અટાણે જે કોઈ મોટા ભક્તો સંતો છે એની હારે ઘણાને ફાવતું નથી, વિરોધ છે અને ઊંધા આડોડાઈમાં જ હાલે. એ હું લાભ લે મને કયો જોઈએ, એને હું નફો. માટે ભગવાન પ્રગટ હોય ત્યારે, અથવા તો ભગવાનના મોટા સંતો કા હરિભક્તો પ્રગટ હોય ત્યારે એની અમી દ્રષ્ટિ માત્રથી જ આપણા દોષો ટળી જાય, આપણું કલ્યાણ થઈ જાય. પણ આપણી નજર તો ઉપર જ રહેશે કે વૈયા ગયા એ મહાન હતા, છે એની શું ખાતરી હજી, બસ ન્યાય ટક્યા છે. શી ખબર હવે કાલ હવારે શું કરે એમ મનમાં રહેશે. હા, અને એવા ભાષણો બહુ જ થયા છે કે મરી જાય, સ્મશાનમાં બળી જાય, એની રાખ ઉડી જાય, પછી વિશ્વાસ કરવો ખારા હતા. પણ હવે હું, આવા ભાષણો બહુ થયા, બહુ થયા. જીવતે જી કોઈને માનવા નહીં, એમ પૂજવા નહીં, ફોટો થાય પછી મોટો થાય, એ આપણે બધાનું સૂત્ર છે. હવે એનાથી ફાયદો હું? અગ્નિ ઓલાઈ ગયા પછી ત્યાં બેસીએ ટાઈટ જાય. પણ આપણે તો છે ને બધો અગ્નિ ઓલાઈ જાય ને પછી જ આ માથ રાખીને બેસી કે બહુ અગ્નિ હારો હતો, તેવા રાખમાં પડી હતા ત્યારે કોડા તને સંશય રહ્યો, મહિમા મનાણો નહીં, તે કાંઈ સેવા કરી નહીં, હવે તને મહિમા થયો પણ હવે હું કામનો. બોલો લ્યો હવે હું કામનો. માણા મરી જાય પછી અમેરિકાના ને ઇંગ્લેન્ડના ને બધા મોટા મોટા ડોક્ટરોને લાવીને નાકમાં નળિયું ગાલો ને બધી કોઈ ઇન્જેક્શન ગાલો, તે પણ હવે ક્યાં તારો ડોહો જીવ છે તે આમાં આવે પાછું, કાંઈ ન વળે. રાંડ્યા પછી ડાપણ શું કામનું? સેવી લીધા એણે સેવી લીધા, હાથ ઠારી લીધા એણે ઠારી લીધા, ને ફાવી ગયા એ ફાવી ગયા, ને બીજા બધા લબડતા રહ્યા આડોડાયમાં, ઊંધાયમાં, અહંકારમાં, ઈર્ષામાં. અક્કલ વિનાના અહંકારી જે હોય ને એ કોઈ દી સુખી થાય નહીં, એવાના કલ્યાણ ન થાય. એ તો મોટા મોટા ને શ્રેષ્ઠ હોય ને એને સુધારવા ને એનું કલ્યાણ કરવા આંચકા જ મારી મારી કરતા હોય. એલા ભાઈ તારું કર ઈવડે એ તો પામી ગયેલા છે, તું એને ક્યાં સુધારવા ને કલ્યાણ કરવા સોટી પીડ્યો છો. પણ એના મનમાં તો એણે ગોઠવેલા બીબા ને સિદ્ધાંતો જ બરાબર ગણાય, અને એ પ્રમાણે જે ન વર્તે એ બધાય નકામા ગણાય. એટલે બેચારો પોતે જ ભૂલો પડેલો હોય અને બીજાને વળી સદરસ્તે લાવવા સારું વળ ખાધ્યા કરતો હોય, કોઈનો મહિમા હોય નહીં પોતા સિવાય એને. આવા તો ઢગલા મોઢે છે, ભગવાન બચાવે એનાથી આપણને. આપણે તો ભગવાનના મોટા સંત અને મોટા ભક્ત હોય એના દાસના દાસ થઈને રહેવું, એના દાસ નહીં એના દાસ નહીં દાસ થઈને રહેવું. વગર પરિશ્રમે ભગવાન સ્વામિનારાયણ સર્વે દોષો ટાળી બાળીને વિમાનમાં બેહાડીને ધામમાં લઈ જાય, આટલું શીખી જજો. જો મનાય તો, પણ નહીં મનાય, મને એવો વિશ્વાસ છે. અઘરું કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણ હાથ જોડવામાં જ આપે એમ છે, પણ હાથ જોડવા જ કઠણ છે. ચાંદ્રાણી કરવું તો માણાને હેલવું પડે છે, હાલીન ચાર ધામની જાત્રા કરવી માણાને ઠીક પડે, હો અખંડ બ્રહ્મચર્ય પાળવું માણા પાળે, વટમાં પાળે. પણ ભગવાનના ભક્તના જે દાસ હોય ત્યાં નિર્માની થઈને એમ કહેવું કે તમે કહો એમ કરીશ, મારા મનનું ધાર્યું કાંઈ નહીં કરું, એ બહુ કઠણ છે. એટલું જો થઈ ગયું તો અહંકારનો નાશ થયો, અને અહંકાર ગયો એટલે કલ્યાણ થઈ ગયું. આપણે અને કલ્યાણની વચ્ચે અહમની દિવાલ જ છે, એ તૂટે એટલે કલ્યાણ ભેળા થઈ જાય. આપણે જબરી વાતો છે. પર્વતભાઈ આવી રીતે દેહ મેલ્યો અને મહારાજ ધામમાં લઈ ગયા, અને પછી એમના દીકરાઓએ જ્ઞાતિના રિવાજ મુજબ કાગળો લખી આખી પોતાની જ્ઞાતિ બોલાવી, કડવા જ્ઞાતિ, અને શ્રીહરિ તથા સંતો હરિભક્તોને પણ ત્રયોદશા ઉપર બોલાવ્યા અને કારજ કર્યું, ખૂબ બધાને જમાડ્યા. આ પર્વતભાઈના કારજમાં 20 મણ ઘી વપરાણું હતું, એટલે 10-12 હજાર માણા જીમું છે. પછી શ્રીહરિએ મૂળજી તથા મેઘજીને અગતરાય છોડાવી માણાવદરમાં રાખ્યા હતા કે તમે માણાવદર રહેજો, એટલે પર્વતભાઈનો પરિવાર બધો હાલ માણાવદરમાં છે. ભીમજીભાઈનો અગતરાયમાં છે, માણાવદરમાં રાખ્યા મેઘજીને મૂળજીને, અને તે ત્યાંના પટેલ ગણાતા. પરંતુ પર્વતભાઈના ધર્મપત્ની રાધાબાઈ તો અગતરાયમાં જ રહેતા, ને મૂળજીભાઈ આવતા જતા રહેતા. છેવટે સંવત 1888ની સાલમાં મહારાજ અનંત મુક્તો સાથે રાધાબાઈને તેડવા પધાર્યા, અને રાધાબાઈએ મહારાજને મુક્તોના સંતોના દર્શન કરીને કહ્યું કે આ મહારાજ અને આ મુક્તો મને તેડવા આવ્યા છે, હું એમની સાથે જાઉં છું. એમ કહીને રાધાબાઈએ દેહ છોડ્યો અને અક્ષરધામમાં ગયા. આમ પર્વતભાઈ અને એમના ધર્મપત્નીને મહારાજે મોક્ષ આપ્યો. આ બંનેનો પરિવાર માણાવદરમાં રહ્યો. હાલ પણ પર્વતભાઈના દીકરા મૂળજીભાઈ, એમના દીકરા શ્યામજીભાઈ, એમના દીકરા કલ્યાણભાઈ, ને એમનો દીકરો ડાયોભાઈ વગેરે પર્વતભાઈના પરિવારજનો, એ ડાયોભાઈ વગેરે અત્યારે માણાવદરમાં જ રહે છે. અદ્ભુત વાત આ પર્વતભાઈની આપને સંભળાવી. હવે હાટીના માળિયાના લુવાણા મૂળજી ભગતની વાત આપને કહેવી છે. એક એક ઐશ્વર્ય, એક એક પ્રતાપ શ્રીજી મહારાજના એવા છે કે આપણને જો વિચાર કરતા આવડતું હોય તો બહુ એમાંથી આપણને મહિમા સમજાય. આના ઉપર થોડોક વિચાર કરવો જોઈએ કે ઓહો એમ સાંભળીને આ કાનેથી ઓલે કાને કાઢી નાખવાથી કાંઈ વળે નહીં. પુન એક બાત કહું સુખદાની, પુન એક બાત કહું સુખદાની,
સોની કે
ચોરી કરવા હારું રાજદી રખડ્યા જ કરે, ભરાડી એટલે ચોરો નો માવડી.
ચોર ને કાજ પીરત ભયો એ, ચોર ને કાજ પીરત ભયો એ,
ફિરતા આયો હરી
कहाँ देखे घोड़ा बहु मोला,
कहाँ देखे घोड़ा बहु मोला,
पुनी देखे धन वस्त्र अतुला,
पुनी देखे धन वस्त्र अतुला,
अब तिना उठोरन गयो जबही,
अब तिना
મેઘપુરમાં મહારાજ બ્રાહ્મણોની ચોરાશી કરતા હતા ત્યાં આ હાટીના માળિયાના લુવાણા મૂળજીભાઈ ચોરી કરવા આવ્યા અને બધું જોયું તો અમૂલ્ય ઘોડાઓ જોયા, ઘણાક વસ્ત્ર ધન જોયું, મન લોભાણું. જ્યાં ચોરવા ગયો ત્યાં ઘોડે ઘોડે ને પોટલે પોટલે બધે મહારાજ દેખાણા, ચમક્યો. તહા તહા હરિકુ દેખે તબહી તેહ દેખી સોય ભૂંઠપ પાયા, ભોંઠો પડ્યો એટલે કે શરમાઈ ગયો અને લજ્જા આવી. તબ સહજાનંદ કે ઢી ગાયા, પછી એ મહારાજની પાસે આવ્યો. શ્રી મહારાજ કે દર્શન કીના પ્રભુ જાની ચૌ નિયમ હેલીના, પછી પરમેશ્વર જાણી અને એણે ચાર વર્તમાન ધારણ કર્યા. ચહુ એટલે ચાર. પહેલા ચાર વર્તમાનની વાતો બહુ હશે એટલે ગ્રંથોમાં ચાર વર્તમાનની જ વાત લખેલી આવે બધે. દારૂ માટી ચોરી હવેરી, પાંચમું વટલવું ને વટલાવું શાસ્ત્રમાં લગભગ ઓછું આવે. પ્રભુ જાની ચહુ નિયમ હિલીના, ચાર નિયમ લીધા અને મૂળજીભાઈ હરિભગત થયા. પૂરવ પુણ્ય કરી તેહ શીશા, કરુણા દૃષ્ટિ કિયા જગદીશા. હવે આ લુવાણો આવો ચોર અને પરમેશ્વરે એને પોટલે પોટલે દર્શન દઈ અને પોતાનો નિશ્ચય કરાવી અને પોતાને શરણે લઈ લીધો. આનું કારણ શું? કારણ કે આવો જબરો ભરાડી ચોર અને ઘડીકમાં સ્વામિનારાયણનો ભગત થઈ ગયો એનું કારણ શું? ત્યારે કહે છે પૂર્વ પુણ્ય કરી, પૂર્વના એના એવા સંસ્કાર અને પુણ્ય હતા એને લઈને ભગવાને કરુણા દ્રષ્ટિ કરી. હવે સવાલ ઊભો એ થયો કે પૂર્વે એનું શું પુણ્ય હતું? પૂર્વની વાત કરો. એનો પૂર્વનો ઇતિહાસ આવો છે. પૂર્વે જન્મે એ બુદ્ધિમાન વિષ્ણુ શર્મા નામે બ્રાહ્મણ હતો. વિષ્ણુ શર્મા એનું નામ, બ્રાહ્મણ કુળમાં જન્મ અને ભણેલ ગણેલ બુદ્ધિશાળી હતા. હાંભળ્યા જેવી કથા છે, મૂળજી લુવાણાની પૂર્વજન્મની કથા. વૈદિક ધર્મમાં નિષ્ઠાવાન હતા આ વિપ્ર. સમ, દમ, તપ, ત્યાગ, શ્રદ્ધા, સ્વાધ્યાય આદિ ગુણોથી યુક્ત હતા. આ બધાય ગુણો વિષ્ણુ શર્મામાં હતા. સારું કહેવાય ને, ગુણિયલ. અખંડ ભક્તિપરાયણ હતા. લ્યો સાંભળો, સત્પુરુષના સમાગમની લાલસા વાળા હતા. આ વળી ઓર એક ગુણ. પણ એક તકલીફ થઈ. શું થઈ? કે આવા બધા ગુણો એનામાં આવ્યા ને એનું એને અભિમાન આવ્યું. સાંભળ્યો, આપણે બહુ સારા નિયમ ધર્મ પાળીને બહુ ગુણિયલ થઈએ ને એટલે પાછી કઠણાઈ થાય. કેમ? બધા આપણને હલકા દેખાય અને આપણને આપણે પોતે શ્રેષ્ઠ માનીએ, પોતામાં શ્રેષ્ઠપણું મનાઈ જાય અને બીજા ગૌણ દેખાય. એટલે સમજવાનું કે હવે મરવાના થયા, કઠણાઈને અને આપણે હવે બહુ છેટું નથી રહ્યું, કઠણાઈ ભેટી જાય ખરી. આપણામાં ગમે એટલા ગુણ હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી કળા હોય, ગમે એટલા લોકો આપણા વખાણ કરે, માને, પૂજે, મોટા માને, પણ આપણે તો હવને મોટા માનીને હાથ જોડીને દાસના દાસ રહીએ ને તો શ્રીજી મહારાજની અતિ પ્રસન્નતા થાય. મધ્યના 25મા વચનામૃતમાં આ વાત છે. છે કે નહીં? કે ગ્રસ્ત સત્સંગી થયો હોય, પ્રથમ તો એને ખાવાનું મળતું હોય, પછી એક ગામનું રાજ્ય આવે, પછી તો જાતે જાતે મહારાજ કહે સત્યલોકનું રાજ્ય આવે, તો પણ પ્રથમ જેવો આવ્યો હોય તે દી જેવો કંગાલ હોય, ગરીબ હોય ને સૌ સંત ભક્તને હાથ જોડતો હોય, દિન આ દિન રહેતો હોય, એવો ને એવો સત્ય ને ઇન્દ્રલોકનું રાજ્ય આવે તો પણ દિન આ દિન રહે તો મહારાજ એના ઉપર અતિશય રાજી થાય. બોલો, જ્યાં કાંઈ એવું નથી લખ્યું કે બહુ ચાંદ્રાણી કરે ને બહુ હાલીને જાત્રા કરે ને બહુ મોટા આવા ઉત્સવો કરાવે તો મહારાજ રાજી થાય. આમાં તો આવું લખ્યું છે. અને ત્યાગી હોય, તે પ્રથમ સત્સંગમાં આવ્યો હોય ત્યારે કેવો દિન આ દિન હોય, હવને હાથ જોડતો હોય, હવ સંતને મોટા માનતો હોય ને પાસે બેહતો હોય ને પૂછતો હોય ને મંધાર્યું કાંઈ ન કરતો હોય, પછી એનામાં પરમેશ્વર જેવા ગુણ આવે તો પણ નવો આવ્યો હોય ત્યારે જેવો મહિમાએ યુક્ત દિન આ દિન રહેતો હોય એવો ને એવો રે તો એના ઉપર શ્રીજી મહારાજની અતિ પ્રસન્નતા થાય. પણ સત્સંગ કરતા કરતા સત્સંગને પ્રતાપે થોડા ઘણા સાધન કરે, ભક્તિ કરે, થોડો ઘણો ભણે, થોડીક બુદ્ધિ આવે, બધી આવડત આવે એટલે એને એમ થઈ જાય છે કે મારા જેવો કોઈ ભગત બુદ્ધિશાળી ડાયો વિદ્વાન કે આગેવાન નથી, પોતામાં શ્રેષ્ઠપણું આવી ગયું. થઈ કઠણાઈ, આ વિષ્ણુ શર્માની દશા આ થઈ, અભિમાન આવી ગયું. અને અભિમાન તો છે ને એવું છે ને આવે એટલે ભૂલ પડે, આપણામાં અહંકાર આવે ને એટલે ભગવાન ભૂલ પડાવે, આપણી પાસે ગુનો કરાવે અને ઠપકારે, સીધા કરી દે, છોડે જ નહીં. અને તમને ખબર છે આપણા કોઈક વખાણ કરે ને અને જો આપણને ગમે અને એ સ્લો પોઈઝન જો સારું લાગ્યું તો એનાથી આપણામાં શ્રેષ્ઠતાનો અંકુર ફૂટે અને મનમાં એમ થાય કે આટલા બધા માણા મારામ તણાઈ મને માને મને વખાણે તે હું કાંઈ સામાન્ય તો નહીં જ હોઉં ને, હે હું કાંઈક છું જ ને, નહીતર બધા મને જ કેમ, હે બીજાને કેમ નહીં, આવા વિચાર માંડે થવા. અને પોતાનામાં અભિમાનનો કોંટો ફૂટે અને ભગવાન જોવે કે હવે આને છે ને ફૂટ્યો, એમ ફૂટ્યો. અને પછી પરમાત્મા આપણામાં દોષ મૂકે, લોભ કામ ઈર્ષા રાગ દ્વેષ, પછી એવી ભૂલો થાય એવી ભૂલો થાય ને તે ફીણ વળી જાય. માટે અભિમાન જેવી કોઈ દુર્દશા કરે એવી ચીજ બ્રહ્માંડમાં નથી. અભિમાન અનેક ભૂલોની જનની છે. વિષ્ણુ શર્મા બહુ સારા હતા પણ પોતામાં શ્રેષ્ઠપણું મનાઈ ગયું. અને પોતામાં શ્રેષ્ઠપણું ક્યારે મનાય જાણો છો તમે? બીજા ગૌણ મનાય ને ત્યારે, બીજા સામાન્ય મનાય ત્યારે જ પોતામાં વિશેષતા મનાય. અને માણા માત્રને છે ને વિશેષતાનો બહુ ડાંડિયો હોય છે, અમારી આ વિશેષતા છે, એ જ અભિમાન, એને જ અભિમાન કહેવાય. ભગવાને ક્યાંય ભટકાડ્યા નથી ને ત્યાં સુધી વિશેષતા ટકશે. અને પછી ભાંગીને ભૂખો થાય, કલ્યાણના માર્ગમાં હાલનારાને સૌથી વધારે નડનારી કોઈ જો બલા હોય તો આ અહંકાર બહુ દુઃખ દે. શું થયું હવે વિષ્ણુ શર્માનું જોઈએ. એને અભિમાન આવી ગયું છે, ગુણો બહુ સારા હતા ને, સમદમ તપ ત્યાગ શ્રદ્ધા સ્વાધ્યાય અખંડ ભક્તિપરાયણપણું સત્પુરુષના સમાગમની લાલસા વૈદિક ધર્મમાં નિષ્ઠાવાન પવિત્રપણે રહેવું કર્મ કાંડ ક્રિયા બધું હતું એટલે એમ થઈ ગયું હું શ્રેષ્ઠ છું. એટલે પછી ભૂલ એ પડી, એકવાર એ ફરતા ફરતા અંગિરા મુનિના આશ્રમમાં ગયા. તે સમયે અંગિરા મુનિ યજ્ઞ કરતા હતા. આ વિષ્ણુ શર્મા ત્યાં ગયા, ન તો યજ્ઞ નારાયણને પગે લાગ્યા, ન તો યજ્ઞ કરતા ઋષિઓને ઋત્વિજોને પગે લાગ્યા. ગુણિયાલપણાના અભિમાનથી યજ્ઞ તથા યજ્ઞના ઋષિઓને નમન કર્યા સિવાય સમીપમાં બેઠા. લ્યો સ્વામિનારાયણ ભગવાન સભાને હાથ જોડીને જય સચ્ચિદાનંદ અથવા તો જય સ્વામિનારાયણ કહેતા. સ્વામિનારાયણ ભગવાન સાધુને હાથ જોડીને પગે લાગતા. બોલો, ત્યાં આપણે તો વળી કયા ખેતરના મૂળા? સ્વામિનારાયણ ભગવાન પરમહંસોને ધૂળમાં હોનેરી વસ્ત્ર પહેર્યા હોય તો એ દંડવટ કરતા છે એવા ચરિત્ર. તો આપણે વળી કોણ હે? નિર્માનીપણું જ સદગુણોની શોભા છે. આપણામાં અનેક સદગુણો હોય પણ એક નિર્માનીપણું ન હોય તો સર્વે સદગુણો કલંક સા ભાસે છે. કોઈને આપણામાં હેત ન થાય, રાજીપો ન આવે, ગમે એટલું દર બ્રહ્મચર્ય પાળતા હોય, ગમે એટલા જપ કરતા હોય, ગમે એટલું સત્ય પાળતા હોય, ગમે એટલી નાની મોટી ક્રિયા ધર્મ નિયમ પાળતા હોઈએ, ત્યાગ રાખતા હોઈએ, બધો હોય ત્યાગ કોપીન સિવાય, પણ જો અભિમાન હોય ને એ વાતનું, એકેય વાતનું, તો માણા ભૂંડો બહુ લાગે. અને બીજા ગૌણ મનાય ત્યારે સમજી લેવાનું કે હવે આપણને આપણામાં શ્રેષ્ઠતા દેખાવા લાગી છે અને એ આપણું અધઃ પતન કરશે કરશે ને કરશે. નિજમાં મનાણેલી શ્રેષ્ઠતા આજ કે કાલ અધઃ પતન નોતરે છે, એને ખબર એ નથી રહેતી જીવને. અંગિરા ઋષિએ જોયું કે આ ભાઈમાં મોટા મોટા ગુણો છે, બધી વાત હારી છે, પણ અને અભિમાન આવી ગયું છે. એટલે અંગિરા ઋષિ એમ જાણ્યું, જેણે મારું અભિમાન અભિમાનમાં અપમાન કર્યું, કોધાવિષ્ટ થઈને વિષ્ણુ શર્માને શાપ આપ્યો. વિષ્ણુ શર્મા, તને તારામાં સારા સારા ગુણો છે, ત્યાગ છે, વૈરાગ છે, તપ છે, જપ છે, સમ દમ છે, વૈદિક ધર્મ છે, એટલે તને અભિમાન આવી ગયું છે. તારામાં ભક્તિ છે એટલે તને અભિમાન આવી ગયું છે. તારું ઊંચું કુળ છે, તારામાં વિદ્યા છે, બુદ્ધિ છે, એટલે તું ઉદ્ધત થયો છો. માટે જાત અને શાપ દઉં છું કે તું વૈશ્ય યોનિમાં જન્મ પામીશ, તવા ઉચ્ચ કુળમાં રહેવાને લાયક નથી, અને ઘણું દુઃખ ભોગવી જા. વિષ્ણુ શર્મા ભાનમાં આવ્યા, ગજબ થઈ ગયો, દિલમાં મોટો આઘાત લાગ્યો, અર અર મારું શું થાય, આ તો શાપ લાગી ગયો. ઊભા થયા, નિમ્યા નહોતા એને બદલે લાકડી પડે એમ પગમાં પીડ્યા, હવે હવે દંડવટ કરવા માંડ્યા, પણ શાપ તો આવી ગયો. બહુ દંડવટ કરીને માફી માગવા માંડ્યા, પ્રાર્થના કરવા માંડ્યા, માફ કરો, માફ કરો, મને ખબર ન રહી, મને અભિમાન હતું અંદર, મેં ભાળ્યું નહીં, મને તો એમ જ થયું, હું સાચો જ છું ને ખોટું શું છે મારું, બરાબર જ છું ને, પણ આ બધું ઘમંડ હતું એનો મને ખ્યાલ ન રહ્યો, માટે મને માફ કરો, માફ કરો. ઋષિ કહે છે કે વિષ્ણુ શર્મા, માફ નહીં થાય તો મારી દશા શું થાય? હા, એક વાત કહું, શું કે ધરતી ઉપર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જન્મ લેવાના છે, એ કાળે તને જન્મ મળશે વૈશ્યમાં, આટીના માળિયામાં મુરજીભાઈ લુવાણા તમે જન્મ લેહો અને તમને સર્વાવતારી શ્રીહરિની પ્રાપ્તિ થશે. તસ્માત પ્રાપ્ય સમાધિત્વમ શાંતિમ યાસ્યસી ભોઈશી દેહાંતે તસ્ય પરમમ ધામ યાસ્યસી ચાક્ષરમ. તે પ્રગટ પુરુષોત્તમ અવતારી એવા શ્રીહરિની કૃપા દ્રષ્ટિથી તમે સમાધિમાં નિષ્પૂર્ણ થશો અને પરમ શાંતિને પામશો, તમે સમાધિવાન બનશો અને અંતે તે પુરુષોત્તમ નારાયણના અતિ પરમ દિવ્ય ધામને પામશો. આવા અંગિરા મુનિના વચન સાંભળી વિષ્ણુ શર્મા આનંદ પામ્યા અને કહ્યું કે હે મુનિ, તમે મારા પર કૃપા કરી છો, આપ તો સૌના સુહૃદ છો, તમારે વિશે કોઈ વિકાર ન હોય મુનિરાજ, તમોએ મને જે શાપ આપ્યો તે પણ મારા ઉપર કૃપા જ કરી છે, કરુણા જ કરી છે, આને અનુગ્રહ જ કહેવાય, કેમ જે તેથી મારું આત્યંતિક કલ્યાણ થશે, મને સર્વાવતારી પુરુષોત્તમ મળશે. પોતે સામે શાપ આપવાને સમર્થ હતા હો વિષ્ણુ શર્મા, પણ હા, મેં શાપ ન દીધો, અત્યંત ક્ષમા રાખી, ધીરજ રાખી, નિર્માની થઈ ગયા, તરત ટાણું આવ્યું સમજી ગયા અને હાથ જોડ્યા એટલે વાંધો ન આવ્યો, આશીર્વાદમાં ફેરવાઈ ગયો શાપ. બોલો, પછી પોતાને આશ્રયમાં આવ્યા વિષ્ણુ શર્મા અને કાળે કરીને જૂનાગઢની બાજુમાં હાટીના માળિયામાં લુવાણા કુળમાં એમનો જન્મ થયો, મૂળજીભાઈ એમનું નામ પાડ્યું, પણ જન્મ પછી સંગ હારો ન રહ્યો. લ્યો, અભિમાન જો થોડું ઘણું આવી જાય તો આવી અધોગતિ થાય, અને જો ખરાબ સંગ થઈ જાય તો માણા ખરાબ રવેડે સડી જાય. મૂળજીભાઈ ને ખરાબ સંગ થયો છે એટલે પોતે સન્માર્ગ ભૂલ્યા. ચોર લોકોની સાથે ચડી ગયા, ચોરી કરવામાં પાવરઝા થયા, આગેવાન બની ગયા. જ્યાં હોય ચોરી જ કરતા, ક્યાંય પકડાય નહીં હો એવા હોશિયાર. હા, ચોરી કરતા કરતા ભગવાન સ્વામિનારાયણે મેઘપુરમાં બ્રાહ્મણોની 84 યજ્ઞ આરંભ્યો ત્યારે ત્યાં પોતે ચોરી કરવા આવ્યા. લ્યો, ધર્મના કાર્યમાં હાથ ગયેલો. પણ ભગવાન સ્વામિનારાયણે એને અનેક રૂપે દર્શન દીધા એટલે મૂળજીભાઈ મુજાણા અને પરમેશ્વરનો નિશ્ચય થયો અને ભગવાન સ્વામિનારાયણને શરણે આવ્યા. ભગવાન સ્વામિનારાયણે એને પોતાનો આશ્રિત બનાવી કંઠી બાંધી એના પાપ બાળ્યા અને પૂર્વ જન્મના પુણ્ય ઉદય કર્યા અને અંગિરા ઋષિના આશીર્વાદને સત્ય કરવા માટે મહારાજને એમને સમાધિ નિષ્ઠ બનાવ્યા. તબહી ભય સમાધિ તેહી દેખે સબ હરિ ધામ, પુનિ દેખે સુરલોક સબ તબ ભયો પૂરણ કામ. ભગવાને એને સમાધિ કરાવી, ભગવાનના બધા ધામ જોયા, દેવ લોકો જોયા ત્યારે પૂરણ કામ થયો. પછી તો મહારાજની કૃપાથી ક્યારેક શ્વેત દ્વીપમાં જાય, ક્યારેક બદ્રિકાશ્રમમાં જઈ આવે, ક્યારેક વૈકુંઠમાં ગોલોકમાં, અરે સર્વથી શ્રેષ્ઠ એવા અક્ષરધામમાં પણ મૂળજી સમાધિ કરીને જાતા. આમ સમગ્ર બ્રહ્માંડોમાં લોકાંતરોમાં મૂળજીની ગતિ થતી, એને કોઈ અટકાવી શકે નહીં એવા બન્યા. અને રાત દિવસ પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિનું ભજન કરે છે મૂળજી અને નિત્ય સમાધિમાં બ્રહ્મપુરમાં જાય છે. મજા આવે એ વાતો છે ને. હે પ્રભુ, મને અવતારો અને અવતારીપણાનું જ્ઞાન નથી, હું તો અવતાર તથા અવતારી બંને અને એક જાણું છું. જેમ વેશ અને વેશનો ધરનારો એક છે, તેમ હું અવતારો અને અવતારીનું એકત્વ સમજુ છું. તે અવતાર અવતારીનું એકપણું છે કે બંનેનું ભિન્નપણું છે તે કૃપા કરીને મને સમજાવો ને મારો સંશય દૂર કરો. જિજ્ઞાસુ મૂળજીના આવા વચન સાંભળી શ્રીહરિ બોલ્યા, અદભુત બોલ્યા. નૈક્યમ હિ વિદ્યતે ધીમન અવતારાવતારિનઃ. અવતાર અને અવતારીનું નૈક્યમ એકપણું નથી. ધીમન, અવતાર અને અવતારી જુદા છે. વર્તતે વાસ્તવો ભેદઃ, વાસ્તવિક ભેદ વર્તે છે. તારા ચંદ્રમસો રિવ, જેમ તારામાં અને ચંદ્રમાં ભેદ છે એમ અવતાર અને અવતારીમાં ભેદ વર્તે છે. મદ ભેદ જ્ઞાન સિદ્ધ્યર્થમ કાર્યમેવમ પયાનઘ, તતો ભવિષ્યતિ તવ સ્પષ્ટમ તદ ભેદ વેદનમ. અવતારી એવો હું અને બીજા અવતારો એને વચ્ચે જે ભેદ છે તેનું જ્ઞાન સિદ્ધ કરવાને માટે હે અનગ, તારે હું કવે એમ કરવું પડશે. તેથી કરીને તને અવતાર અને અવતારીમાં જે ભેદ છે એની સ્પષ્ટતા થઈ જશે. મહારાજ હું કરું એમ કરો, તમે જુદા જુદા અવતારોના નામ લઈ તમારા મનમાં સંકલ્પ કરો. તે જો અવતારી હોય તો તેના પ્રતાપથી મારા અનેક રૂપ થાય, તથા વરાહાદિક અવતારોની મંગલકારી સર્વે મૂર્તિઓના એક સાથે દર્શન થાય, તથા વૈકુંઠ આદિક મુખ્ય સર્વે ધામોના અને તે ધામોમાં રહેનારા લક્ષ્મીનારાયણ આદિક દેવોના એક સાથે દર્શન થાય. એક, મારા અનેક રૂપો થાય. બીજું, અવતારો બધાએ દર્શન દે. ત્રીજું, વૈકુંઠ આદિક ધામ ને ધામમાં રહેનારા સર્વે સ્વરૂપો મને દેખાય. એ જો પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારી હોય તો આ બધું થાય. આવા ભગવાન સ્વામિનારાયણના અમૃત વચન સાંભળી મૂળજીએ પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો. પછી મૂળજીએ દત્તાતેય, ઋષભદેવ, કપિલ, વરાહ, વામન, નરસિંહ, વ્યાસ આદિ સર્વે અવતારોના નામ લઈ લઈ ક્રમથી સંકલ્પ કર્યા, પણ અનેક રૂપે ન થવાનું. અનેક અવતારોના દર્શન ન થયા, ધામોના ધામોમાં રહેલા લક્ષ્મીનારાયણ આદિકના એ દર્શન થયા નહીં. પછી દયાસાગર શ્રીહરિએ કહ્યું કે તો પછી હવે અમારું નામ લ્યો. હા, કે પ્રગટ હરિકૃષ્ણ મહારાજ સર્વોપરી અવતારી હોય તો હું અનેક રૂપે થાવ. અને પછી મૂળાએ એમ કર્યો, યદાસો સહજાનંદ સ્યાદ અન્ય સમસ્વયમ હેતુશ્ચાવતારિણામ સર્વ કારણ કારણમ તદા મેં સંતુ યુગપદ ભૂરિ રૂપાણી સર્વશઃ વરાહદ્યાવતારાણામ મૂર્તિનામ મસ્તુ ચેક્ષણમ. જ્યારે સંકલ્પ એવો કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન અનન્ય પ્રભુ સ્વયં હોય, સર્વે અવતારોના હેતુ હોય, સર્વ કારણના કારણ હોય, તો એક સાથે મારા અનંત રૂપ થાવ, વરાહાદિક બધા અવતાર દેખાવ, અને ધામોન ધામમાં રહેલા લક્ષ્મીનારાયણ દીક મને એક સાથે દર્શન આપો. આમ જ્યાં મૂળજીભાઈએ સંકલ્પ કર્યો ત્યાં તરત જ મૂળજીને સમાધિ થઈ, અને સમાધિમાં મૂળજી ભગતના અનેક સ્વરૂપો થયા. સર્વે અવતારો મૂળજીને દેખાણા, ગોલોક અને વૈકુંઠાદિક સર્વે ધામ દેખાણા, અને એ ધામમાં રહેલા લક્ષ્મીનારાયણ આદિક દિવ્ય મૂર્તિઓ સર્વે એક સાથે મૂળજી ભક્તને દેખાણા. મૂળજી ભક્તને મહા આશ્ચર્ય થયું. પોતાના અનેક રૂપ થયા તેથી લક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓનું તથા વરાહાદિક અવતારોનું એક સાથે પૂજન કર્યું, એક કલાવ છિન્ન. પછી જેની સદૃશ કોઈ નથી, અર્થાત જેના જેવો કોઈ નથી, એવા અનુપમ અચ્યુત શ્રી સ્વામિનારાયણ ભગવાનને મૂળજી સર્વ અવતારોના કારણ, સર્વે ઈશ્વરોના ઈશ્વર, સર્વ અવતારી સમજ્યા. પછી મહારાજની કૃપાથી સમાધિમાંથી જાગ્યા, અને પોતે સમાધિમાંથી જોયેલું હતું ને એ મહારાજને કહ્યું. મહારાજ કે આ આખી સભામાં વાત કરો, કોઈથી ડર્યા વિના તમે જે જોયું છે બધું. એટલે મૂળજી ભાઈએ ઊભા થઈ આખી સભામાં એણે જે જોયું અનુભવ્યું એ કહ્યું. તાન્નિ સમ્ય સદસ્થાસ્તે ભૃશમ પીતાસ્તદાશ્રિતાઃ. આ સાંભળીને સભામાં બેઠેલા ભગવાન શ્રી હરિના આશ્રિતો અતિશય રાજી થયા. તમ હેતુમ હવતારાણામ સર્વોપર્યેવ ચાવિદે. અને એ બધાએ પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના કારણ સર્વોપરિ જાણ્યા. લ્યો આમ બન્યું. પ્રભુ કો પ્રૌઢ પ્રતાપ પ્રમાણ્યો,
પ્રભુ કો પ્રૌઢ પ્રતાપ પ્રમાણ્યો,
જેને બીજ બળ ઓછા હોય એને પણ શંકા રહ્યા કરે કે આવું હશે આમ હશે, પણ આ તો મંજુ કેશાનંદ સ્વામી જેવા લખ્યું છે, નાની એવી વાતો નથી. આ હરિલીલા કલ્પતરુમાં લખ્યું છે આચાર્ય રઘુવીરજી મહારાજે. ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિપણાની વાતો તો આપણા સાહિત્યોમાં નંદ સંતોને હાથે, મોટા આચાર્યોને હાથે લખાયેલા ગ્રંથોમાં પારાવાર છે. ઐસે ઐશ્વર્ય અનંત કહાં કહું ભક્ત સુજાન, હરિજન કુ સુખરૂપ હે દુષ્ટ જન કુ દુઃખદાન. આવી રીતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મંજુકેશાનંદ મુનિ વિરચિતે ઐશ્વર્ય પ્રકાશે અવતાર દર્શનાદિ કથનનામાં તૃતીય અધ્યાય થયો. વાલા ભક્તો, હવે ચોથા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. પ્રકાશ ચોથો, મયારામ ભટ્ટની અદ્ભુત વાતો આવે છે સાંભળ્યા જેવી.
पुनि कहु सौरठ देश की बाता,
वली सौरठ देश की बात करू छु.
मया राम भक्त नाम विख्याता,
अपने बधाई एमनु नाम जानिए छे. आ मया राम भट्ट माणावदर ना हता, एमनी मातानु नाम हीरबाई हतु, હીરબાઈ કહો, હીરુબાઈ કહો, જે કહો તે. પિતાનું નામ રુગ્નાથભાઈ હતું. રુગ્નાથભાઈ અને હીરુબાઈના સંતાન બે, મૈયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ, બધા મહાન હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને ગુરુકૃપાથી મૈયારામ ભટ્ટ મહાન નિષ્કામી થયા હતા અને મહાન નિર્લોભી હતા, તપસ્વી હતા, ધર્મનિષ્ઠ હતા, કર્મકાંડી હતા. શ્રી ભગવાન પ્રગટભાઈએ જાની સોચલી આયે ગામ કાલવાની. મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો સાંભળીને મૈયારામ ભટ્ટ મહારાજને જોવા, જાણવા, માણવા કાલવાની આવ્યા. મહારાજ ત્યારે ત્યાં હતા. તહાં સહજાનંદ સ્વામી રહી જ્ઞાન ધ્યાન કી બતિયા કહી. ત્યાં મહારાજ જ્ઞાન ધ્યાનની વાતો કરતા હતા. બહુત મનુષ્ય કુ શ્રી ભગવાનના આપ કરાવત ધ્યારના ધાના, કેટ લાઈને મહારાજ ધ્યાન ધારણા કરાવતા હતા. સો દેખી દ્વિજ કે મન માહી, સાચી બાત મનાઈ નાહી. સમાધિ જોઈ મૈયારામ ભટ્ટને મનાણું નહીં, મનમાં શંકા થઈ કે ગુરુ રામાનંદ સ્વામી કરતા એની ગાદીએ બેઠેલા આ સહજાનંદ શું મોટા, તે ચપટી વગાડતામાં અષ્ટાંગ યોગ સિદ્ધ થયો ન હોય, જેવા તેવા હોય તોય ધામ જોઈ આવે. ભટ્ટને શંકા થઈ મનાણું નહીં. તિનકુ પ્રતીતિ આવન કાજા, લક્ષ્મણ ભક્ત કુ શ્રી મહારાજા. મૈયારામ ભટ્ટને પ્રતીતિ લાવવા હારું લખમણ કરીને કોક બાળક હતો, એને મહારાજે સમાધિ કરાવી. લખમણ તું સમાધિમાં જા, કે જાઉં છું એમ કહીને તો હોઈ ગયો. એની માથે ચાર ગોદડા ઉડાડ્યા. પછી હરિભક્તો દેખે એમ સૌને વિસ્મય પમાડતા થકા મહારાજે સહજ સ્વભાવે પોતાના બે હાથ આમ ઊંચા કર્યા. એટલે ઓલે હાથ ઊંચા કરે એટલે ગોદડા ઊંચા થાય જ. પછી મહારાજ આમ હાથ હેઠા મૂકે એટલે ગોદડા હેઠા આવે, હાથ હેઠા આવે. એટલે એવું મહારાજ આમામ કરે એટલે ઓલો આમામ કરે. આ બધું જોયું મૈયારામ ભટ્ટને આશ્ચર્ય બહુ થયું કે અહો સમાધિમાં ગયેલાનું પણ મહારાજની સાથે જોડાણ છે અને એના ઉપર પણ મહારાજનો કંટ્રોલ છે. આ સમાધિમાં ગયેલા પણ મહારાજને સંપૂર્ણ આધીન છે. સૂત્રધાર જુહી કાષ્ટ કિનારી આપ ફેરાવત સમજ વિચારે. જેમ પેલા પુતળી નચાવનારા હોય ને નટો, એની જેમ ભગવાન આ બધાને નચાવે છે. જ્યું સબ ભૂત પ્રાણી કો કહાવે, જે કોઈ ભૂત પ્રાણી છે આપ હુ કીવશ જનકુ જનાવે. ભગવાન શ્રી હરિ એ બધાને પોતાને વશ જણાવે છે કે બધા મારે આધીન છે. પુનિયન્ય બાલ સમાધિ કરી કે વળી એક બીજા છોકરાને સમાધિ કરાવી. ધામ મે જાય કે આવત ફીરી કે એ ધામમાં ફરી આવે. જો બાલક જો ધામ સે આયા સો સો ધામ કી બાત સુનાયા. એ બાળક જે જે ધામમાં ગયો તો ત્યાંની ત્યાંની જે જે વાત હતી તે આવીને સભામાં સાંભળાવી. ભટ્ટ વિચારે છીડ્યા કે આને ખોટું કહેવું કેમ અને સાચું માનવું કેમ. ખોટું છે નહીં પણ સાચું કેવી રીતે કહેવાય? શું રામાનંદ સ્વામી કરતા મોટા થઈ ગયા? લ્યો તકલીફ ક્યાં થઈ? અમુક ગ્રંથિ હોય મગજમાં, એ તૂટવી બહુ કઠણ હોય, પણ સત્યની સામે કોઈ ગ્રંથિ ટકતી નથી. સમજ્યા? ખોટી વળી ગયેલી ગાંઠો ને છૂટે જ છૂટ્યો. સત્ય સ્વીકાર્યા વિના શાંતિ મળે જ નહીં. સો દેખી સુની ભટકે મના, નીચે ભયો પુલકિત ભય તના. ભટ્ટના મનમાં ભગવાન સ્વામિનારાયણ પરમેશ્વર સર્વોપરી શ્રીહરિ છે આવો દ્રઢ નિશ્ચય થયો. શરીરના રૂવાડા ઉભા થઈ ગયા છે. તબ સહજાનંદ સ્વામી જે હું પુરુષોત્તમ પર માને તે હું. મહારાજને પુરુષોત્તમ પર માન્યા, પ્રમાણિત કર્યા, નક્કી કરી નાખ્યું. જ્યારે પુરુષોત્તમ નારાયણ આજ છે મારી સામે ઉભા, એ ઓહો મને પુરુષોત્તમ ના દર્શન થયા, મને પુરુષોત્તમ નારાયણ મળ્યા, આમ જ્યારે વિચારો આવ્યા ત્યારે બધા રૂમાડા ઉભા થઈ ગયા. આનંદ આનંદ થઈ ગયો. સહજાનંદ જ મારા ઈષ્ટદેવ, એ જ મારા ભગવાન, આમ નક્કી કરી લખ્યું. મયારામ ભટ્ટના નાના ભાઈ હતા ગોવિંદરામ, એમને એક દીકરો હતો, એનું નામ નારાયણ હતું. આ આખો પરિવાર શ્રીજી મહારાજનો અતિ દઢ નિષ્ઠાવાન આશ્રિત બન્યો. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા અતિ આ પવિત્ર પરિવારમાં હૌને સમાધિ થતી, અને મયારામ ભટ્ટ તો ઝાંઝળી ઋષિનો અવતાર હતા. આગલા જન્મે ભગવાનને પામવા ઝાંઝળી ઋષિએ એટલે કે મયારામ ભટ્ટે અતિ તપ કરેલું, શરીર હાવ હુકાઈ ગયું હતું. ઝાંઝળી ઋષિની નાડીઓ બધી બહાર દેખાતી હતી. દુર્ગપુર મહાત્મ્યમાં આનો બહુ મોટો અધ્યાય છે. તનભાન ભૂલ્યા, તપ કરતા કરતા એવું તપ કર્યું ત્યારે આકાશવાણી રૂપે અક્ષરધામાધિપતિ શ્રીહરિએ કહ્યું, હે દ્વિજ, મને મળવા માટે તમે દુષ્કર તપ કરો છો, તો તમારો તે સંકલ્પ સત્ય થશે. શિવ બ્રહ્માદિક દેવતાઓની પ્રાર્થનાથી હું કળિયુગમાં બ્રાહ્મણ કુળમાં પ્રગટ થઈશ, ત્યારે તમે પણ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થશો, ત્યાં આપણો બંનેનો યોગ થશે. હે ઝાંઝલી ઋષિ, ત્યાં આપણો બંનેનો યોગ થશે. આમ આકાશવાણીએ કહ્યું. આ પૂર્વના પુણ્યને કારણે જ તેમને સર્વાવતારી શ્રીહરિનો યોગ થયો છે. ભટ્ટજીને દ્રઢ નિષ્ઠા થઈ અને તેમણે માણાવદરમાં સંવત 1860માં જન્માષ્ટમીનો ઉત્સવ કરાવ્યો હતો મયારામ ભટ્ટે, અને આખા પરિવારે મહારાજની બહુ સેવા કરી હતી. અને ભગવાન સ્વામિનારાયણ આખા પરિવાર ઉપર એવા રાજી થયા, ન પૂછો વાત. એ રાજીપામાં ગોવિંદરામ ભટ્ટ, એમના પુત્ર નારાયણ, માતા હીરુબાઈ અને બેન તેજબાઈ, આખું કુટુંબ સમાધિ નિષ્ઠ થયું. રાજીપો મળી ગયો તે. આ બધા સમાધિમાં ગોલોકમાં જાય, વૈકુંઠમાં જાય, શ્વેતદ્વીપમાં જાય, સૌથી પર અક્ષરધામમાં જાય, ત્યાંની અલૌકિક વાતો કરે. અનેક વાર આ બધી વાતો મયારામ ભટ્ટે સાંભળી, પણ મયારામ ભટ્ટને સમાધિ ન થતી. મયારામ ભટ્ટને વિચાર થયો કે ભાઈ ગોવિંદભાઈને થાય, મારી બાને સમાધિ થાય, મારી બહેનને થાય, મારા ભત્રીજાને થાય, અને મને કેમ સમાધિ નહીં થતી હોય? મારે જોઈએ એવી ભગવાનની નિષ્ઠા નથી, મને હજી પુરુષોત્તમ નારાયણનો જોઈએ એવો મહિમા નથી. નહીતર આ નાના નાના બાળકને સમાધિ થાય અને મને નહીં? મારામાં હું ખામી છે એલા, મને કેમ સમાધિ નહીં? મેં મારાનો યથાર્થ મહિમા જાણ્યો નથી. ભારે કરી મારામાં કાંઈક ભૂલ છે એમ પોતાની ભૂલ ખોળવા માંડ્યા. પાછી વૃત્તિ વાળી પોતાનું સંશોધન કરે છે કે મારામાં ક્યાં ખોટ છે, કઈ ત્રુટિ છે, ન્યૂનતા શું છે એમ. ખરેખર આ વાત બહુ સારી છે. આપણે આપણી ન્યૂનતા ખોળવી જોઈએ. ખામીઓ જે પોતાની ખોળે એ જ પરમેશ્વરને પામે છે. નિજ દોષ દર્શન તો ઈશ્વર દર્શનનું દ્વાર છે. નિજ દર્શન ન કરે એને ઈશ્વર દર્શન થતા નથી. અને આ સત્સંગમાં ઘણાય માણસોને નિજ દર્શન કરવાની ટેવ જ નથી, નકરું પર દર્શન કરે ને કાં તો પ્રદર્શન કરે. ઘણા માણસ અંતર્વૃત્તિવાળા હોય છે, એ પોતાનું જ જોયા કરે કે મારામાં હું ખોટ છે. હશે એની 2-5% ભૂલ કે હાલો ને એની 100% છે, પણ મારી એ 2-5% છે કે નહીં? મારામાં કોઈ ન્યૂનતા, નબળાઈ, ખોટ ખરી કે નહીં? આમ જોતા શીખવું, આ સત્સંગમાં બેસીને આવું, જરાક પાછી વૃત્તિ વાળવાનું અંગ કરવું. ઓકે હારો. હવે મયારામ ભટ્ટને એમ થયું કે હવે મારે શું કરવું, હારું હાલો ને ગઢડે જાઓ અને મહારાજને જ પૂછું, મને મારી મેળે મારી ખોટ નહીં દેખાય. આય બહુ સારું હો, આપણને આપણી કસર ભૂલ નબળાઈ ખોટ ન જણાતી હોય તો કોક મોટાને પૂછવું હાથ જોડીને. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મહિને એકવાર અઠવાડિયે એકવાર આમ તો રોજ જવું મોટા પાસે હાથ જોડવા કે મારામાં કાંઈ ભૂલ જણાતી હોય ખોટ જણાતી હોય કહેવા જેવું લાગતું હોય તો કહેજો. સ્વામી કે રોજ ન જઈ શકો મોટા આગળ તો અઠવાડિયે જ જવું, અને મહિનો તો જવો જ ન જોઈએ મોટાને હાથ જોડાવીને. આવો બે મિનિટ બેહવું છે, આપણે ભેળા રહી છીએ, મારું વાણી વર્તન વ્યવહાર જોઈ કાંઈ આપણને લાગતું હોય કહેજો, મા બાપ હું સુધારીશ. અને એ મોટા કે આપણા સુહૃદ મિત્રો સંતો ભક્તો આપણે કંઈક કહે તો એક કાગળ લઈ એની કૃપા લખવું, એકડો કરી લખવું, આ બગડો આ ત્રણ આ એવી નાની ચબરખી બનાવવી આપણી ખોટોની, શિક્ષાપત્રીમાં મૂકવી નિશાન તરીકે. શિક્ષાપત્રી વાંચતા વાંચતા રોજ વાંચવું કે ફલાણાએ મને કૃપા કરીને મારા આટલા દોષો ઓળખાવ્યા છે, એ મારે ટાળવાના છે, યાદ રહે. અને એને ટાળ્યાનો નિત્ય અભ્યાસ થાય તો એ દોષો જાય અને આપણે મુક્ત બનીએ અને સૌનો રાજીપો આપણામાંથી ઉતરે. આવું કરવું જોઈ. કોણ કોણ કરશો એમ? અરે હું વાત કરો છો, ધન્યવાદ ધન્યવાદ. કર્યા વગર ખાલી હાથ ઊંચો કર્યો એમાં આશીર્વાદ મળ્યો. બોલો, સંતો અમારા રાજી થઈ ગયા કે આ સભામાં ઘણા એવા મુક્ત અને મુમુક્ષીઓ બેઠા છે કે જેને ભગવાનનો ખરેખરો ખપ છે અને ખપવાળા આરે જ વાતું કરાય. એક સાધુ બેઠા હતા બસમાં, સાંભળ્યા જેવી વાત, અને બાજુમાં એક શેઠ બેઠા હતા અને બસ ઉપડવાની તૈયારી હતી ડેપોમાંથી. એમાં એક માટલી લઈને છોકરો પાણી વેચવાયો, હો 10 પૈસાનો ગ્લાસ 10 પૈસાનો ગ્લાસ. શેઠજી 10 પૈસા રોકલા. એટલે શેઠ કે 5 પૈસા નો આપ્યો. એટલે છોકરો હાલતો જ થઈ ગયો, કાંઈ જવાબ જ દીધો નહીં. પેલા સાધુ સંન્યાસી ને એમ થયું કે આને જવાબ જ દીધો નહીં, આનું શું કારણ? એ તો બસમાંથી હેઠા ઉતર્યા, છોકરાની પાછળ ગયા માટલીવાળા ઉપર કે બાપુ પાણી પીવું, પાણી નથી પીવું, મારે પ્રશ્ન પૂછવો. કે ઓલા શેઠને ત્યાં કાંઈ જવાબ કેમ નો આપ્યો? તારે કે બાપુ તમે સાધુ સંન્યાસી છો ને મને આવું પૂછો છો? એ લાખોપતિ માણસ, એને 5 પૈસામાં શું હોય? એટલે એણે એમ કીધું 5 પૈસામાં નો આપ. એટલે પણ એને તરસ જ નથી લાગી બાપુ હું. એટલે પણ તરસ લાગી હોય તો એ એવું કહે જ નહીં, 10 પૈસા દઈ દે ને પાણી પી લે. એને તરસ જ નથી લાગી. અને બાપુ મારો નિયમ છે, જેને તરસ ન લાગી હોય ને એની અરે માથાકૂટ નહીં કરવાની. એટલે હાલતો થઈ ગયો. સાધુ સંન્યાસી પગે લાગ્યા કે આને આપણે ગુરુ બનાવ્યો, હું કે જેને ન હોય ખપ એની હારે ન કરવી લપ. ગુરુ બનાવ્યો, ભજન કરવું. જે ખરેખરા ભગવાનના ખપવાળા હોય ને એની હારે આખી રાત બેસીને સત્સંગ કરો તો હૈયું ઢાઢું થાય. મને તે એક અનુભવ થઈ ગયેલો. અહીં બાજુનું ગામ છે ત્યાં એક ભગત હતા, એની હારે મેં 1.5 કલાક વાતું કરી. ભણતો તે દીની વાત કરું છું, જે મારું ભણવાનું મેલ પડ્યું અને વાતું કરી. તે 1.5 કલાક વાતું કર્યા પછી એ ઊભા થયા અને આમ ખંઈ ખેરીને કે એવું શું હોય બધી તમે મોટી મોટી વાતું કરો, એમ કરીને ઉઈ ગયા. અને પછી મને ખરેખર જે પસ્તાવો થયો છે આજ 20 વર્ષ થયા ભૂલાતો નથી કે મારી જિંદગીનો 1.5 કલાક બગડ્યો ને મારા દીકરાનો ભૂંડાઈનો. આપણી પાસે એકય શ્વાસ ક્યાં વધારાનો છે? માટે આ કથામાંથી કાંઈક લેજો. ભગવાન રાજી કરવા છે આપણે, આ યજમાનો પૈસા ખર્ચે છે, આવા મોટા ઉત્સવો કરાવે છે, તો આપણે એમાંથી કાંઈક તો લેવું મહારાજને રાજી કરવા. સરસ વાતો છે, એક એક વાત જોરદાર છે. મયારામ ભટ્ટ ગઢડે ઉપડ્યા કે મારે મહારાજને પૂછવું છે. હાથ જોડીને કોકને પૂછતા શીખવું ને એ નિર્માનીતાનું લક્ષણ છે, નગર ન પૂછી શકાય. મનમાં જ ઘણું થાય પણ હાથ જોડીને કઈ ન કઈ મારામાં કઈ ખોટ હોય કહેજો. પોતાની મેળે ગોતી લેવીને ટાળી દેવી અને ખબર ન પડવા દેવી મારામાં હતી કે નહોતી એમ. ઘણા તાવા હોશિયાર હોય અને ઘણા અભિમાનીઓ પોતાથી મોટા હોય ને જે ખોટ ટાળે એવા હોય ને એની યારે ઠોંસે ભરાણા હોય એટલે એને તો પૂછે જ નહીં, નાના હોય ને એને કીધા કરે મારા કઈ ભૂલ હોય કેજો, ભૂલ્યા જાણે એ પેલા સુધારી નાખું એટલે એ મારો બેટો મારા ઉપર ટેટ કરે નહીં. આવું બધું અંતઃકરણનો ડખો તો સાલો એવો વિચિત્ર છે કે ન પૂછો વાત, ખતરનાક. ભગવાન બચાવે આ માયાથી તો બહુ ઝીણી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા અંતર કજ્યો તો સાલો એટલો બધો ઝીણો ને ખતરનાક છે ને તે ભલા ભલાના નાક દબાવીને હલવા જ દે નહીં ને. શ્રીજી મહારાજે કીધું મન અરે વેર કરજો એમાં ફાયદો છે, જીતશો તો બહુ મોટી પ્રાપ્તિ થશે, નહીં જીતો તો એ નુકસાન નથી, યોગ ભ્રષ્ટ થશે અને બીજા જન્મે જીતશો, પણ મન હારે વેર કરવું. વચનામૃતમાં શ્રીજી મહારાજના વચનો છે, મયારામ ભટગ્યા ગઢડે અને ભગવાન સ્વામિનારાયણને દંડોટ કર્યા. મહારાજ કહે ઓ લ્યો માણાવનગરથી ભટ આવ્યા, ભટ આવો આવો, ભટ હમણાં જ હતા આવ્યા ને ગયાતા ને પાછા, ઝટ કેમ આવ્યા ભટ? કે મહારાજ હખ નો થયું આવ્યો, પૂછવું છે. કે બોલો 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 શું પૂછવું છે? કે મહારાજ આ છોકરાઓને સમાધિ અને મને સમાધિ નહીં. હે હું કહો છો ભટ? ઓલ્યા એની માતાના ખોળામાં જાડા પેશાબ કરે એને મારા દીકરાને સમાધિ થાય, અને ધામમાંથી આવીને મોટી મોટી વાતો અમારી આગળ મોટા આગળ કરે અને અમારે સાંભળવાની જ, અમે વાતો કરીએ ને દીકરાઓ સાંભળે એ શોભે, એ શેડાળા વાતો કરે ને અમારે સાંભળવાની ઓહો ઓહો કરવાનું, મને સમાધિ નહીં મહારાજ. આવું બોલ્યા છે ને, સમજ્યા જેવી વાત. શ્રીજી મહારાજે પણ એવા પ્રભુ છે ને, બધાનું સમાધાન કરી દે. હો મહારાજ કે અરે ભટજી તમારામાં તો કાંઈ ખોટ હોતી છે, ખોટ જ નથી મારામાં જરાય નહીં, તો પછી સમાધિ કેમ નથી થતી? અરે સમાધિ તમારે હું કરવી છે, પણ શું આ સમાધિનો મો? જાઓ તમારે વચને બીજાને સમાધિ થાય. તો મારે વચને બીજાને થાય થાય, તમે કોણ હોવ સમાધિમાં જાહે? હું તો તમારે જરૂર જ નથી. પણ મહારાજે ભટ્ટને સમાધિ ન કરાવી, મહારાજના ખેલ એવા બધા. એક દી તો મહારાજ સભામાં બેઠા હતા અને આખી સભાની સમાધિ થઈ, ને ગોપાલંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને બેને ન થઈ, અને ત્રીજા મહારાજ. પછી મહારાજ એ બે ની સામુ જઈને દાંત કાઢે, એ બે એની સામુ જઈને દાંત કાઢે, અને બાકી બધા ઊંઘી ગયેલા, બધાના હાર્ટ બંધ નાડી બંધ. પછી મહારાજ મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી કે જો અમારામાં 70 ગુણો, એટલે કે અમે બહુ ગુણવાન, પણ અમારામાં એક અવગુણ, હું તો કે અમે બધાને સમાધિ કરાવીએ પણ તમને ન કરાવીએ. એવું બોલ્યા ભટ્ટને તો ના જ પાડી, તમારામાં કાંઈ ખોટ જ નથી, સમાધિનું તમારે કામ હું છે, જાઓ તમારે વચને બીજાને સમાધિ થશે. હા તમે જેને વાતો કરશો એ અક્ષરધામમાં જાહે, માટે તમે ઉપાધિ કરોમાં મને સમાધિ, મને સમાધિ. જાઓ સત્સંગમાં ફરો, બધાને વાતો કરાવો. પછી ભટ ગયા ત્યાંથી ફરવા કરવા વાતોને સંતા કોઈ કૈલાસ ની, કોઈ ભૂમા પુરુષ ની, કોઈ બદ્રિકાશ્રમ ની, કોઈ શ્વેતદીપ ની, કોઈ અલગ અલગ ધામમાં જાય ને અલગ અલગ લોકમાં જાય ને ત્યાંની અલગ અલગ અલૌકિક વાતો કરે, કોઈ તો અક્ષરધામમાં જઈ આવે અને એની મહત્તાની શ્રેષ્ઠતાની ઉત્તમતાની વાતો કરે અને ભટ્ટ સાંભળીને એવા રાજી થાય કે વાહ વાહ, હવે મને સમાધિ ન થાય કાંઈ નહીં, પણ મારા વચને બીજાને થાય છે એમાં આપણી કાંઈ નાનેપ ન ગણાય. અને મહારાજનો ખેલ તો જો ભટ્ટને ન થાય બીજાને થાય. શિવલાલભાઈ બોટાદના હતા ને, એની પૂજા મહારાજ રોજ આવે. સાંભળવા જેવી કથા તમે શિવલાલભાઈના આખ્યાનમાં સાંભળી તો હશે. તે બીજાને દર્શન થાય એને ન થાય, અને જેને શિવલાલભાઈની પૂજામાં મહારાજના દર્શન થાય ને એની પૂજામાં પાછા મહારાજ આવે નહીં, અને જેની પૂજામાં આવે ને એને દેખાય નહીં. જેને સમાધિ થાય નહીં એના વચને બીજાને થાય. આ બધી શ્રીજી મહારાજની અલૌકિકતા છે. પુરુષોત્તમ નારાયણ સ્વતંત્ર મૂર્તિ પરમાત્મા છે, અદભુત પરમાત્મા, હલો મસ્ત જાતિ. બ્રહ્માનંદ સ્વામી કે આ ભગવાનની જાત છે ને, એ મસ્ત જાત છે. કેમ આપણે શિબિરમાં કથા આવી હતી ને, બ્રહ્માનંદ સ્વામી ઉલાળીને નાખ્યા ડોસ્યુ માથે, અને બ્રહ્માનંદ સ્વામી કે આ ભગવાનની જાતને હું ગણો, મને ડોસ્યુ માટે નાખ્યો. બ્રહ્માનંદ સ્વામી કે મારે અપ્પા કરવો પડશે ને ડોસ્યુને અપ્પા કરવો પડશે. મહારાજ કે તમારે અપ્પા નહીં કરવાનો, ડોસ્યુને નહીં કરવાનો, હું કરીશ. કે અક્ષરની રમિત્રીમાં બબે સાધુને ખભે બેહાડીને ઉલાળ્યા કાંકરિયા તળાવની ટેકરીએથી આકાશમાં. આવી સ્વામિનારાયણ ભગવાનની વાતો, અહો કેવા ભગવાન આપણને મળ્યા, કેવા સંતો મળ્યા, કેવો સંપ્રદાય મળ્યો, કેટલા ભાગ્યશાળી આપણે અક્ષરધામના મુક્ત થઈ ગયા, સમજો બેડો પાર થઈ ગયો. અને ન થવાના હોત ને તો આ મળત નહીં. આઈ મહારાજે નાખ્યા છે એનો અર્થ એ જ કે અક્ષરધામમાં રાખ્યા છે, સમજી જાઓ. પણ હવે છે ને આમ પકડી રાખવું બરોબર, સત્સંગમાં બેહી રહેવું નિર્મય નહીં થઈને, ઠેકડો મારવો નહીં. ભલે વાંદરાના વાણમાં બેહાર્યું તે સકર વકર થયું ને કે આ શું છે, તુલીને પીડ્યું પાણી બુડી મર્યું, એવું ન કરવું, બેહી રહેવું. એટલે કે સૌ સંતો ભક્તો કે એમ કરવું, નિર્માની પણે રહેવું. ભટ્ટને બધા આવીને વાતો કરે, ભટ્ટ સાંભળીને આનંદ પામે છે અને પોતાના સંશય ટળે છે. એમ મયા રામ ભટ્ટને વચન, જાય સમાધિમાં ઘણા જન. આ દેહે દેખે હરિધામ, એ તો કઠણ બહુ છે કામ. યોગી કરે છે અષ્ટાંગ યોગ, તોય ન ટળે મનનો રોગ. અષ્ટાંગ યોગ સાથે તોય મનનો રોગ ન ટળતો, તે તો સહેજે ટાળે ઘનશ્યામ, લેતા સ્વામી નારાયણ નામ. માટે જપ કરો જપ. આ વર્ષે અમે જપ વર્ષ જાહેર કર્યું છે, થાય એટલા સંપ્રદાયમાં જપ માંડો કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અષ્ટાંગ યોગ કરવાથી જે કામ ન થાય, જે વાસના ન બળે, જે પુણ્ય ન થાય, એ પુણ્ય માત્ર સ્વામિનારાયણ 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 કરવાથી મળે જ. સ્વામિનારાયણ મંત્ર મહાન છે અને જીભને શું કામ છે. લુલી હાવ નવરી પડી રહે એમનામ ધામણાની જેમ ગુફામાં, એની કરતા એની આગળ નામ લેવડાવો કે જપ કર જપ કર. કેટલું ઘી તેલ ને મસાલા ખાઈ ગઈ છો, જપ કર. હે ત્યારે બપોરે થાળી ઉપર બેહે ત્યારે તો જરાય આળા રાખતી નથી, બરાબર નો બધો હવાજ લે, હરિના નામનો હવાજ તો લે, રટણ કર. અદભુત વાતો છે. તે તો સહેજે ટાળે ઘનશ્યામ, લેતા સ્વામી નારાયણ નામ. એવા પરચા અનંત અપાર, પ્રભુ દેખાડે છે ભટ્ટ દ્વાર. મયારામ ભટ્ટ દ્વારા મહારાજ આવા અનંત પરચા બતાવે છે, આ તો ગજબની વાતો છે. હજી તો મયારામ ભટ્ટની ઘણી વાતો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.
અને સમયો ભરવા માટે પધારેલા સૌ દેશ વિદેશથી આવેલા શ્રીજી મહારાજના લાડીલા આપ સૌ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. આજે એમ લાગે કે આપણો સમયો ખરેખર શ્રીજી મહારાજની કૃપાથી, એમના રાજીપાથી ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે. આ મહારાજનો રાજીપો છે કે વર્ષો વર્ષ વડતાલ ધામને આંગણે આવા ભવ્યથી ભવ્ય મોટા ઉત્સવોના આયોજનો થતા આવ્યા છે. એમાં આપ સૌ ભક્તોની એક ખૂબ મોટી ભાવના રહેલી છે અને શ્રીજી મહારાજની કૃપા રહેલી છે. કારણ કે મહારાજને વડતાલ બહુ પ્રિય હતો અને એટલા જ માટે સૌ સંતો અને ભક્તોની લાગણી અને માગણીને ધ્યાનમાં આપીને શ્રીજી મહારાજે જો પોતાનું એકમાત્ર સ્વરૂપ ક્યાંય પધરાવ્યું તે વડતાલ ધામમાં પધરાવ્યું. આપણે સૌ એ વડતાલ ધામમાં બેઠા છીએ જ્યાં મહારાજે પોતાના મુમુક્ષ ભક્તોની ખૂબ મોટી કાળજી લીધી છે. શ્રીજી મહારાજે એક એવી સુંદર વ્યવસ્થા ઊભી કરી કે મારો આશ્રિત આ લોકને વિશે સુખી થાય તો એ ભજન કરીને પોતાનું પરલોકનું પાથું બાંધી શકે. એના માટે શ્રીજી મહારાજે વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી અને આજે આપણે સૌ એ ધામમાં બેઠા છીએ અને એમાંય આપણા મહારાજની કથા વાર્તાનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ. આપણા જે સંત સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વ્યાસપીઠ પર બેસીને આપણે જ્યારે આવો મોટો લાભ આપતા હોય ત્યારે અમારી સૌ ભક્તોને એવી ભલામણ છે કે ખૂબ મોટા પ્રમાણમાં આવીએ, કથા વાર્તાનો લાભ લઈએ અને જીવનમાં જે અમૂલ્ય અવસર આપણને પ્રાપ્ત થયો છે ત્યારે ભાથું બાંધીને કૃતાર્થ થઈએ એવી મારી આપ સૌ ભક્તોને ખૂબ ખૂબ ભલામણ છે. અંતમાં એકાદશીના પવિત્ર દિવસે વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ આપ સૌનું સદાયને માટે મંગળ વિસ્તારતા રહે એવી પ્રાર્થના સાથે વિરમો છું. બોલો સ્વામિનારાયણ
ભગવાનની જય.